भवसंभवभीतिभेदनम् सुखसंपत्करुणानिकेतनम् व्रतदानतपःक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये हरिवर मारा हे ताला तमेज आनंद नु घर रे सर्वोपरि तमे एक ज छो नथी कोई तमारी उपर દેવ્યા અલૌકિક મૂર્તિ અજ કારણ ના કારણ સદા સર્વત્ર પ્રગટ છો એવા સ્વામી નારાયણ એવા મારા સ્વામી નારાયણ વંદન કરું હજારો તમને રાખું મારા હૃદયા મોજાર એજ મારો આત્મા હું રાખું તમો મારી વૃત્તિ રાખું તુજ આકાર કરતા જાણું વાલમજી તમને જાણું હિત કરતા સદાય જે કરો તે હું માન્ય રાખું એવી મતી દેજો હરિરાય એવી મતી દેજો હરિરાય ઓમ શ્રી સર્વાવતારિણે હરિ કૃષ્ણાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાન જય વાલા ભક્તો રવિ સભામાં હજારોની સંખ્યામાં આપણે સૌ આત્માઓ પરમાત્માનું સ્મરણ કરીએ છીએ રટણ કરીએ છીએ ધ્યાન ધરીએ છીએ કીર્તન કરીએ છીએ કથા શ્રવણ કરીએ છીએ મહારાજનો ઢગલાબંધ રાજીપુર લઈએ છીએ રવિસભા એટલે ઢગલાબંધ રાજીપુર રળવાની સુંદર તક ગામો ગામ શહેરે શહેરે દેશે વિદેશે આઉટ સ્ટેટે બધે જ કથાઓ રવિસભાની સાંભળી રહ્યા હોય ભક્તો એ કલ્યાણનું ભાતું બાંધતા હોય જીવ ભગવાનમાં બાંધતા હોય ત્યારે એમ થાય કે બરોબર જિંદગી જીવાઈશ નહીતર આઉટ જિંદગી જીવાતું હોય એવું લાગે
મન ભાવન મહારાજની હો મૂર્તિ મંગલ રૂપ રે સ્નેહ સંભારે જે જનો તે હૈ જાયા તદરૂપ. અરે મન ભાવન મહારાજની હે મૂર્તિ માંગલ રૂપ, સ્નેહ સંભારે જે જનો તે થય જાય તદરૂપ. મૂર્તિ સહુનું કારણ છે, મૂર્તિ સહુનું ધારણ, મૂર્તિ માયા મારણ છે, મૂર્તિ જીવ તારણ, મૂર્તિ અનરાધાર છે, છતાં એ સર્વાધાર. રે 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 મૂર્તિ સર્વનિયામક છે, સર્વને સુખ દેનાર.
મૂર્તિ અનરાધાર છે, નથી જેને આધાર એવી, અનઆધાર, કોઈનો આધાર એને નથી, છતાં એ સર્વાધાર. બધાની આધાર એ છે, એનો કોઈ આધાર નથી, એ અનરાધાર છે, છતાં સર્વાધાર છે.
સર્વનિયામક છે મૂર્તિ, મૂર્તિ મૂર્તિ સર્વનો નિયામક છે.
નિયામક હોય ને એ દુઃખદાયક હોય, કંટ્રોલર હોય ને એ હંમેશાને માટે કઠે, બધાને કઠે, પણ આ પ્રભુ એવા નથી.
તો સર્વને સુખ દેનાર,
મૂર્તિ સર્વ નિયામક છે, છતાંય સર્વને સુખદાયક છે.
મૂર્તિ મુક્તોને પ્યારી છે,
બધને વાલી નથી લાગતી.
એ મૂર્તિ મુક્તોને પ્યારી છે, સ્નેહ રહ્યા સમાય.
મુક્તો તો સ્નેહ વસાત મૂર્તિમાં નિમગ્ન થયા છે.
મૂર્તિ જે જન હયે રાખે તેને નડે નહીં કાય. જી 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 એને નડે નહીં,
મૂર્તિ ભૂલે ને એને જ બધું નડે, કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષ્યા રાગ દ્વેષ મારું તારું હું તું ડખાડખી બખા બખી ખટપેટ માથા કોઈ બધું કોને નડે, મૂર્તિ ભૂલે એને, ભગવાન સંભાળે એને. તો પરમાનંદ વર્તે હર પાલ ચોવીસે કલાક.
મૂર્તિ જે જન રાખે હયે તેને નડે નહીં કાય. મૂર્તિ સહુ મુક્તોમાં છે, સર્વત્ર હરિનો વાસ. મૂર્તિ ધારી મહામુક્તને શ્રી હરિ જ આવાસ.
ગહેરાઈ હે ઇન દોહ મે,
મૂર્તિ ધારી મહામુક્તને શ્રી હરિ જ આવાસ. મૂર્તિ સદા સંભારતા એવા સ્વામી સુકાનંદ. મૂર્તિને મરજી મા વહી માણતા પરમાનંદ, ક્યુકે ઓ જાણતા સહજાનંદ. જ્ઞાન જીવન આ મુક્તનું સ્નેહે કહું આખ્યાન. દાસત્વની દ્રઢતા થશે સુણો થઈ સાવધાન.
મોક્ષનું કારણ છે દાસત્વ, અને સુકાનંદજીની કથા દાસત્વની દ્રઢતા કરાવે એવી છે. હરખી સાંભળે તો બરાબર, ધ્યાન દઈને સાંભળો કે આમાં જે આવે છે એ અમલમાં લેવું છે. જીવન સુકાનંદ જેવા સદગુણો વાળું કરવું છે એવી દ્રઢતા રાખવી. અમારે સંતોએ તો ખાસ અદભુત કથાઓ છે, એક એક કથાઓ અદભુત છે. એકવાર મહારાજે સુકમુનિને પૂછ્યું, સુકમુનિ તમને બધાય સાધુમાં કોની ઉપર હેત વધારે છે? કારણ કે સંતો બધાય વાલા હોય જ, બધા સંતોમાં હેત હોય જ, પરંતુ વધારે તમને કયા સ્વામીમાં હેત છે? મહારાજ ક્યારેક ક્યારેક આવું પૂછતા અને ફેરફાર હોય ને તો હરખું કરાવતા કે ન્યા નહીં, આય વધારે હેત રાખો, એવી દયા શ્રીહરિ દર્શાવતા. અને ક્યારેક કોકને ખબર પડતી કે મારામાંથી હેત ઓછું કરાવીને આને આનામાં હેત વધારાવડાવ્યું મહારાજે, એટલે ઘણા અભિમાનીઓને પોતામાં જીવાત્માઓને હેત કરાવવાના તાનવાળાને દુઃખ લાગી જતું કે મહારાજ મારો મહિમા બધાના મગજમાંથી ઘટાડે છે, ઓછો કરે છે. લાગે ને અભિમાનીને તો એ જ થાય ને, પણ એને એમ ન ખબર પડે કે મારા કરતાં એ સાધુ શ્રેષ્ઠ છે, અને એને વિશે જો મારા કરતાં વધારે હેત રાખશે તો એનું મારા કરતાં એ વધારે ઋણું કરી શકશે. મહારાજ કહે છે અને જે કરે છે એ મારે માટે અને બીજાને માટે યોગ્ય જ છે, હિતકારી જ છે, મારે જરાય મુજાઈ જવાની જરૂર નથી. એમ મોટા સાધુ પણ જે કાંઈ જીવના કલ્યાણ માટે શુદ્ધ ભાવથી કરતા હોય એમાં કોઈએ પણ અહમ મમત્વે કરીને અભિમાને કરીને ગભરાવું મૂજાવું મોળા પડી જવું જોઈએ નહીં. સમજવું જોઈએ કે આપણા હિત માટે કરે છે, એમાં જ આપણું કલ્યાણ છે, નિર્બંધન એમાં જ આપણે રહીશું કે થશું. બોલો સુખમુનિ, તમને કયા સ્વામીમાં વધારે એ છે? મહારાજ મને ગોપાળાનંદ સ્વામી સંગાથે સૌથી વધારે એ જ છે. વાહ વાહ સુખમુનિ, સાબાશ. અમે જ્યાં સૌથી વધારે હેત રખાવવાની ઈચ્છા રાખીને પૂછું તું ત્યાં જ તમને સૌથી વધારે હેત છે એ જાણીને હું બહુ રાજી થયો. વાહ મહારાજ રાજી થઈ ગયા. કો આવી વાત છે? એક હારા ભગતને મહારાજે પૂછ્યું કે તમને કયા સંતારે વધારે હેત છે, ત્યારે એણે એક સંતનું નામ આપ્યું, એટલે મહારાજ માથું ધૂણાવીને કે ભગત બહુ હારા છે પણ હેત ક્યાં વધારે રાખવું એની એને ગમ પડતી નથી, એવું બોલ્યા. મહારાજને એને વિશે હેત હતું એટલે મહારાજે કહ્યું કે ત્યાં નહીં આય વધારે રખાય, તા કે હાર. પછી ભગત સમજ્યા, કેટલીક વાતો તો કહ્યા વગર સમજાતી જ નથી, અને ક્યારેક તો બાવડું પકડીને ચોખ્ખું પાંતિયા પાડીને કહેવું પડે છે કે એ આમ નહીં આમ આમ હોય. અને જો એ વાત હવળી લીધી કોઈ નિસ્વાર્થ મહાપુરુષની અંતરની આપણા ઉપર પ્રીતિ હોવાને કારણે એ જો સ્પષ્ટ કેન આપણે એને અવળું ન લઈએ અથવા તો એ વાતનો ગેરઉપયોગ ન કરીએ તો તત્કાળ પરમાત્માની કૃપાનું પાત્ર બનીને ભગવાન ભેળા થઈ જઈએ. પણ આજ દિવસ સુધી હવળું લગભગ આપણે લેવાનું નથી, નિરહંકારી રહેવાનું નથી, નિખાલસપણે મોટા સંતના થઈને જીવાનું નથી, એટલે જન્મ મરણ ચાલુ છે. સુખ સ્વામી કહેતા કે હું થોડું સારસ્વત વ્યાકરણ ભણ્યો હતો અને માત્ર ત્રણ કાવ્યો ભણ્યો હતો, પંચ કાવ્ય મેં નહોતા કર્યા, પણ શ્રીહરિને રાજી બહુ કર્યા. ગોપાલન સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા સંતોને રાજી બહુ કર્યા, મૂળજી બ્રહ્મચારી જેવા બ્રહ્મચારીઓને રાજી બહુ કર્યા, અને એ બધાનો મારા ઉપર અઢળક રાજીપો થયો. હે સત્સંગ સમાજ, રાજીપાની તાકાત જુઓ કે હું ભગવાનના સંતો ભક્તોના રાજીપાથી આટલું જ ભણ્યો હોવા છતાં મોટા મોટા ગ્રંથોની ટીકાઓ લખતો, સંસ્કૃત ગ્રંથોનું સંશોધન કરતો અને વિદ્વાનોને પણ પ્રશ્નોના જવાબ આપતો, તે એ લોકોએ આશ્ચર્યચકિત થઈ અને વણ કહીએ રાજીપો વરસાવી દેતા. રાજીપો મોટું કામ કરે, કેવું અશક્યનું કરે શક્ય, માટે મોટાનો રાજીપો મેળવવો જોઈએ અવશ્ય. કુરાજીપો તો હરગીજ ન જ લેવો જોઈએ, ખેર રાજી ન કરી શકો તો કાંઈ નહીં, પણ કોચવવા તો નહીં, દુખવવા તો નહીં જ. એ જ રાજીપો મોટું કામ કરે, અશક્યનું કરે શક્ય,
માટે મોટાનો રાજીપો મેળવો જોઈએ અવશ્ય. સુકાનંદ સ્વામીને હતો સંતનો મહિમા અપાર, ગોપાળાનંદ સ્વામી વિશે હતો અતિશય પ્યાર. આનો અર્થ એ નહીં કે મહારાજમાં નહોતો. જોજો, ગોપાળાનંદ સ્વામીમાં અપાર પ્રેમ હતો. એ પ્રેમ તો ભગવત પ્રેમની પૂર્તિ ગણાય, એ કાંઈ અધુરાશ ન ગણાય. ભગવાનના સંતો ભક્તોમાં પ્રીતિ છે, એ સંસાર નથી, એ સત્સંગ છે, એ જ અલૌકિકતા છે, એ જ આધ્યાત્મિક માર્ગે જવાનું ઓક્સિજન છે. ઘણાને સમજાય હણાય નહીં, અને મનમાં કાંઈક ખોટા જ્ઞાન એની મેળે વાંચી વાંચીને લઠ જેવા કરીને બેઠા હોય ને, એને કોઈ દી હરખું નથી આવતું. એ પોતે પોતે છે ને, કોઈના શિષ્ય નથી શીખ્યા હોય ને, સીધા કોકના ગુરુ થઈ પડ્યા હોય ને, આવા જે હોય ને, એને તો આ સત્સંગમાં પાંચ પચીના ટોળામાં મોટેરો ગણવામાં ક્યાંક આવે એની ઈચ્છા ભગવાન પૂરી કરે છે. પણ એ બધું હરવાળે દળી દળી ઢાંકણીમાં ઉઘરાવ્યા જેવું થાય. કેમ જે એ રીત નહીં. આ સંતો જેમ જીવા છે, આપણા દાદા ખાચર પર્વતભાઈ મોટા મોટા જીવા છે, એ જ લાઈન બરાબર છે. લાઈન બહાર જવું નહીં, સત્સંગની રીતમાં રહેવું, વધારે જ્ઞાની થઈ જવું નહીં, મૂળગેથી જવાય. એમાં તો ખબર ન હોય, પોતામાં શ્રેષ્ઠત્વ માનીને બેઠા હોઈએ પણ નીકળે છેવટ મૂર્ખાય. સિદ્ધાંતવાદીના દીકરા થઈને બેઠા હોય નીકળે છેવટે મારા બેટાનું અજ્ઞાન. માટે આ સાધુઓ જે જીવા છે એના આખ્યાન કહેવાનો તાત્પર્ય જ એટલું છે. આ સંતોના જીવન શોધીને ગાવાનું કારણ જ એટલું છે કે આની રીતે આપણી રીત છે, કંઈક બારી છે. બારી હોય તો સુધારી લેવાનો હજી ચાન્સ છે. બોલો, ગોપાળાનંદ સ્વામી વિશે હતો અતિશય પ્યાર. મોટા સંતમાં, મોટા હરિભક્તમાં મુમુક્ષુઓએ અતિશય પ્યાર રાખવો જોઈએ. એ કાંઈ ઉપાસનાનો ભંગ નથી, એ કાંઈ ભગવાનમાં પ્રીતિ ઘટાડનારી બાબત નથી, એ કાંઈ અન્ય આશ્રય નથી, એ કાંઈ સંસાર નથી, એ માયા નથી, એ ભગવાનમાં જોડાવાનો સુંદર રસ્તો છે. સુકાનંદ સ્વામી વાતો એ બહુ સરસ કરતા હો, કારણ કે શ્રીજી મહારાજ પાસે વર્ષો સુધી રહેલા અને બધી મહારાજની ઝીણી મોટી ખાનગી હૃદયની બધી વાતો સાંભળેલી બહુ, એની યાદશક્તિવાળા હતા અને લખી બહુ લેતા અને વાંચીને દઢ કરતા, એવી સરસ વાતો કરતા. એક બે વાતો સાંભળવી હોય તો કહું, રાખવી હોય તો કહું, નકરી સાંભળવીને પછી ભૂલી જાવીને જીવન સુધારવા નહીં, અને અમને દર રવિવારે બે કલાક બરાડા પડાવવા, આ ક્યાંનો ન્યાય છે ભાઈ? એ સુખ સ્વામી વાતો કરતા જાણવા જેવી સદાય, ક્યારે એવી ફાલતુ નકામી સમય બગાડક વાતો સ્વામી ન કરતા. રસ જ નહીં એમાં, ઠાઠા ઠોળ ને ખાખા ખૈયા એને ગમતા નહોતા. બહુ ધીર ગંભીર અખંડ ભજન પ્રિય સત્સંગ પ્રિય મહાત્મા એટલે સુકાનંદ સ્વામી. એ જ સુખ સ્વામી વાતો કરતા એ તો જાણવા જેવી સદાય. ઘણાની પાસે તમે ઉભા રહ્યો 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક કલાક ઇવડે વાતો કરે ને છેવટે તમને એમ થાય કે આ કલાકમાં હું લેવાનું, હા જ તારીનો હાવ કલાક બગડ્યો. એકેય વાત લેવા જેવી નહીં, દંગ નહીં, ધડો નહીં, ઠેકાણું નહીં. બોલો, હળી ગયેલા કુંવળ જેવી વાત કરે, હારા ચોખા કુંવળ જેવી વાત હોય ને તોય ડોબાને ન ખાય. આપણે ન ખવાય તો કાંઈ નહીં, પણ ડોબાને કેમ લાગે? આ તો હળી ગયેલા કુંવળ જેવી, કાંઈ કામ ન લાગે. પણ સુખ સ્વામી વાતો કરતા એ તો જાણવા જેવી સદાય, થોડી વાતો જોઈએ જેથી આપણે એવું થવાય. થોડીક વાતો. એક દિવસ સુકાનંદ સ્વામીએ વાત કરી છે, ભગવાન મળ્યા છે પણ ખોટ રહી જાય છે.
જોજો હવે વાતું જોજો, ભગવાન મળ્યા છે તોય ખોટ રહી જાય છે. બોલો, ભગવાન મળ્યા હોય તોય ખોટ? સુકાનંદ સ્વામી કહે છે તોય ખોટ રહી જાય છે. કેમ ટળે ભાઈ એ ખોટ? તો ખપ થાય તો ટળે. ભગવાન મળ્યા છે એ તો એની કૃપાએ મળ્યા છે, આપણા ખપે મળ્યા હોય તો જ ખોટ ન હોય. પણ પરમેશ્વરે ધરતી ઉપર અવતાર લીધો હોય ત્યારે તો તવરાને મેળે, હવોને મળ્યા હોય તે શું ખોટ ટળી જાય? બોલો, હે કે ખપ થાય તો ખોટ ટળે. ભગવાન ભેગા રહેવાથી ટળે એમ નહીં, ખપ વાળા હોવાથી ટળે. સાધુ ભેળા રહીએ તો ખોટ ન ટળી જાય. સાધુ ભેળા રહીને, સાધુના અવગણ લઈને ભૂત થયા છે ને કેટલાય છે ને જન્મ મરણમાં ખાડામાં પડ્યા છે. ભેગા રહ્યા તોય છે ને ખોટ નથી ટળી. ની ક્યાં કરો છો? દ્રોહ કરીને, અપરાધો કરીને, ક્યાંયનું કાંઈ બગાડીને બેઠા છો. એ તો ખપ હોય તો ખોટ ટળે એમ સુખ સ્વામી કહેતા. બાકી મહારાજ મળ્યા હોય તોય ખોટ ન ટળે. તે ઉપર વિદ્યાર્થીનો સ્વામી દ્રષ્ટાંત દેતા કે જેમ વિદ્યાર્થી હોય તે વિદ્યા ભણવા જાય છે, તે વિદ્યાનો અભ્યાસ કરે છે, રાત દિવસ અભ્યાસ કરે છે, વહેલા ઉઠી ઉઠીને મહેનત કરે છે, એમ શીખે ત્યારે આવડે છે, ગણગણાટ કરે છે તો આવડે છે. તેમ મોટા સાધુ સાચે હેત થયા વિના સમજાય નહીં. મોટા સાધુ સાચે હેત થયા વગેરે સમજાય નહીં, એવી રીતે અભ્યાસ કર્યા વગેરે ડરતા થાય નહીં, અને હેત રાખ્યા વગેરે સમજાય નહીં. કેમ? જે મોટા હોય તે મહારાજની મરજી જાણતા હોય, અને જો આપણને એની સાથે નિખાલસપણે દ્રઢ હેત હોય તો જ આપણને વાત કરી શકે, નહીતર જાણતા હોય તો કે ને. માટે મોટા સાથે હેત રાખવું કેમ? જે મોટા મહારાજની મરજી જાણતા હોય. અને એના ઉપર સુખ સ્વામીએ પોતાનું જ દ્રષ્ટાંત ટાંકીને વાત કરી કે હું 15 વર્ષ મહારાજની હારે રહ્યો. કેટલા વર? 15 વર્ષ. બોલો સુખ સ્વામી, 15 વર્ષ મહારાજની હારે રહ્યા? આમ 19 વર્ષ રહ્યા, પણ મહારાજની હારો હાર 15 વર્ષ રહ્યા. 5 વર્ષ પહેલા નંબર નોટ લાગ્યો, ને બધા વચનામૃત લખ્યા, ને કેટલાક ગ્રંથ લખ્યા, ને કેટલાક ગ્રંથ વાંચ્યા. પણ ચોખ્ખું કહું છું કે જ્યારે મેં ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો ત્યારે યથાર્થ સમજાણો. હે સત્સંગ સમાજના સાધુ સંતો, સત્સંગીઓ, ભક્તો, મુક્તો, જે કહેવાતા હોય તે કાન ખોલીને સાંભળી લ્યો. એ મોટા સાધુમાં વિશ્વાસ રાખી હેત કરીને મેં જ્યારે એમની વાતો સાંભળી, એમની આજ્ઞા પાળી, ત્યારે મને જેમ છે એમ સ્પષ્ટ થયું, ચોખ્ખું થયું. સાંભળો લ્યો, શ્રીજી મહારાજ ભેળો 15 વર્ષ રહ્યો, ઘટનાઓ લખ્યા, ટીકાઓ લખીને, ગ્રંથો લખ્યા, તોય મને એવું ચોખ્ખું નહોતું થયું કે જે હું ગોપાલ સ્વામીની પાસે હેતથી સમાગમ કરીને ચોખ્ખું કર્યું એવું ન થયું. કે વાહ વાહ, બહુ ઉપયોગી છે આ વાતું, બહુ ઉપયોગી. સાધુનું આખ્યાન સાધુને બહુ ઉપયોગી હોય, હરિભગતનું આખ્યાન હરિભગતને બહુ ઉપયોગી હોય, અને કોઈ મહિલા સ્ત્રીનું આખ્યાન હોય ભક્તનું, સ્ત્રી ભક્તનું, તો એ સ્ત્રી ભક્તોને અતિ ઉપયોગી હોય, દીવાદાંડી રૂપ હોય. આ આખ્યાન સંતનું ચાલે છે, માટે સંતને અતિ અતિ પ્રિય એવું કહેવાય. સુખ સ્વામી એવા મોટા હતા, હતા પ્રગટ પ્રભુના સંત, તો પણ એવું એ સમજતા, તો પણ એવું એ સમજતા, નાવે સંત વિના તો અંત, નાવે સંત વિના તો અંત. રાખતા સાધુમાં હેત સદા, ગાતા સંત મહિમાય, સાધુનો હંમેશા મહિમા ગાતા. એ રાખતા સાધુમાં હેત સદા, ગાતા સંત મહિમા, કેમ જે સંત મહિમા વિના શ્રીહરિ ન સમજાય. જે જે શ્રીહરિ નહીં સમજાય. શ્રીહરિ સમજવા માટે ને પ્રભુને પામવા માટે આ બધું છે, એ વાત પણ જાણી રાખવી. પાછા મેલ પ્રભુને પડ્યા અને અંદર અંદર ગંઠાઈ જવાની આ વાત હું કરતો નથી. કારણ સાથે હું વાત કરું છું. એક વખત સુખ સ્વામી લખતા હતા, લખતા લખતા મોડું થઈ ગયું, એ નાવા જવાનું નહીં. ત્યારે સુખ સ્વામીને મનમાં વિચાર થયો કે હવે અત્યારે સંગાથ વિના કોની હારે નાવા જાય, બધા નાયેવા છે ઘેલે, એકલો કેમ જવું જોડી વિના, કોઈ સંગાથ મળશે નહીં કે કોની સાથે નાવા જઈશ. એમ જ્યાં બેઠા બેઠા વિચાર કરે છે ત્યાં તો અલબેલો સર્વોપરી શ્રી હરિ મહારાજ પધાર્યા. સુખ સ્વામી શું વિચાર કરો છો? આમ જો સાંભળો સુખ સ્વામી, અમે જ્યારે નાના હતા ને ત્યારે ક્યારેક નાયા વિના ખાઈ લેતા. વાસુદેવ એરે થઈ ગયા છે ને, પંક્તિ પડી ગઈ છે હો. એટલું કહીને મહારાજ તો જતા રહ્યા અને સુખમુનિ ઉઠીને ભંડારમાં જ્ઞાન પંક્તિમાં બેસી ગયા. વાસુદેવ હરે કરીને જમી લીધું, પછી મોડેથી નાવા ગયા. પણ આપણે પાછો આ ધંધો કરવો નહીં, એને જ મહારાજની આજ્ઞાએ કર્યો હતો. આપણે પાછા મન મેળે કરીએ ને તો બહુ દુખી થઈએ. મરજી હરિની જાણીને તેમજ વર્તતા સદાય સુખ મુનિ જે જે, મરજી હરિને જાણીને આજ એમ જ વર્તતા સદાય, ડાપણ કદી ન ડોળતા સુખ મુનિ, ડાપણ કદી ન ડોળતા, તાન હરિ રાજ થાય. હજી અને તાન હતું એક કે મારો વાલો રાજ થાય. સરસ વાત છે. એકવાર મહારાજ થાળ જમતા હતા અને સુખ સ્વામી આવ્યા, મહારાજને પગે લાગ્યા અને પછી બેઠા. મહારાજે જમી લીધું અને વાલો બોલ્યા, સુખ સ્વામી લ્યો લ્યો સુખ સ્વામી થાળ. જ્યાં સુખ સ્વામી થાળ લેવા ગયા ત્યાં તો મૂળજી બ્રહ્મચારીએ ડોળા કાઢ્યા. એટલે સુખમની ઉભા રહી ગયા. હે કે બ્રહ્મચારી મહારાજે આંખ્યું તાણી. સુખ સ્વામી થોડાક શેઠે ઉભા રહી ગયો. મહારાજ બોલ્યા, સુખમુનિ કેમ થાળ લેતા નથી? થાળ લઈ લ્યો. સુખ સ્વામી હવે થાળ લઈ લેતા નથી ને કાંઈ જવાબ દેતા નથી, કેવા ડાયા, એમ કહેતા નથી પણ આ આંખ્યું ખે કાંઈ નહીં એમને ઉભા રહ્યા. મહારાજને ખબર પડી ગઈ કાંઈક પ્રોબ્લેમ છે, એટલે સમજી ગયા અહીં બીજું કોઈ પ્રોબ્લેમ તરીકે અત્યારે નથી, હા આ મારા સેવક જ પ્રોબ્લેમ છે. એટલે મહારાજે બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી તમે સુખમુનિને થાળ લેવા દો. એટલે બ્રહ્મચારી શું કીધું ખબર છે? ઠીક કૃપાનાથ. પછી બ્રહ્મચારીએ પોતે જ સુખમુનિને થાળ આપ્યો. લ્યો 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 લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. સુખમુનિ તો ત્યાં બેસીને જ પ્રસાદી જમી ગયા, પણ ખોટી નહીં. પછી પ્રસાદી વધી એ લઈ અને મુક્તાનંદ સ્વામી પાસે ગયા. મુક્તાનંદ સ્વામીને પ્રસાદી આપી. મુક્તાનંદ સ્વામી રાજી થયા કે વાહ, સુખમુનિ બહુ સારા સાધુ છે, મહારાજની પાસે રહેશે. એનો અર્થ એવો નથી કે મહારાજની બધી સેવા અને લાભ પોતે એકલા ખાટીને લઈ લે. આવો કંઈક લાભ એના ભાગીદાર આપણને પણ બનાવે છે. એમ રાજીપો થયો. આવો રાજીપો લેતા એ શીખવું જોઈ. રાજીપો મળ્યો જે નાથનો, વહેંચ્યો સંતને સદાય, સુખમુનિ સ્વાર્થી નથી થયા, એમ હળી મળી જીવાય. સાંભળ્યો સંતો, સુખમુનિ સ્વાર્થી નથી થયા, એમ હળી મળી જીવાય. આમ હળી મળીને જીવાય. ઘણા એવા સ્વાર્થી હોય, સમજાણું, હા, આપણે અહીં જાણે બધા ભેગા થઈને ધંધો કરતા હોય ને, એમ જાણે ઈવડો એ અહીં ભેગો મળીને એનો સ્વાર્થ રાખીને આપણા બધામાં લાભ લઈને કાંઈક આગવું કમાઈ લેવા સારું, એવો મારો બેટો રે ભેગો નોખો ગાંઠો હોય, આપણી ભેગો રહેતો હોય, પણ હવની ભેગો દિલથી મળેલો નહીં આમ એની રીતે, ત્યારે સમજવાનું કે આ કોડાનો ગુણ અને સુખમુનિનો ગુણ ઉગમણો આથમણો છે, આ તો ગઠોડો છે. હે રાજીપો મળ્યો જે નાથને વેચ્યો સંતને સદાય, સુખમુનિ સ્વાર્થી નથી થયા એમ હળી મળી જીવાય. જે એવા ગાંઠા ને સ્વાર્થી માણસો છે ને એને ભગવાન મળતા નથી, એને બે વેંત બે વેંત વેંત બે વેંત છેટા જ રહે, એને ગાંઠ ઓગળે ને પછી જ પ્રભુ એને મળે છે. આવો ભગવાને પોતે બંદોબસ્ત બાંધ્યો છે, નિયમ કર્યો છે કે આવા ગઠોડાને મારે કોઈ દી મળવું નહીં, એને વશ થવું નહીં. જે મારા વાલા સંતો ભક્તોને વશ વર્તતો હોય એનામાં ઓગળીને એક રસ થઈ જતો હોય એને વિશે મારે ભળવું, એમ શ્રીજી મહારાજની પોતાની અંતઃ માન્યતા છે. આનો ખ્યાલ રાખવો બધાએ. એક સમયે મહારાજે રાજી છે સુખમુનિને માગવાનું કહ્યું, સુખ સ્વામી માગો માગો, જે જોઈ માગવા જ રાજી થયો છું. મહારાજ તો પછી છે ને મને પૂજા આપો કે એક, હા સરસ મજાની તમે પૂજા આપો કે. મહારાજ રાજી થઈ ગયા હતા એટલે ભૂમાનંદ સ્વામીએ લખેલી સારી શિક્ષાપત્રી માથે અડાડી, સાતી અડાડી અને સુકાનંદ સ્વામીને આપી. પછી દાદા ખાચર પાસે એક લુગડું મંગાવ્યું, દાદા એક લુગડું લાવ્યા ભાઈ ઝટ. એટલે દાદા ખાચર સરસ મજાનું કપડું લાવ્યા, એમાં ભગવાન સ્વામિનારાયણે 8 જોડ ચરણારવિંદ પાડી આપ્યા. ચરણે કમકુ ઝોપડી, 1 નહીં 8 જોડ થાપ્યા અને સુખ સ્વામીને આપ્યા, લઈ જાઓ સ્વામી. સુખ સ્વામીને આનંદનો પાર ન રહ્યો, પણ સુખ સ્વામી કેવા ડાયા, એમાંથી 4 જોડ પોતે રાખ્યા અને 4 જોડ બીજા સંતો ભક્તોને આપ્યા અને ત્યાંથી રાજી બોલી ધો. જોયું ને, વાહ સુખ સ્વામી વાહ. મન માન્યું હરિ આપતા થોડું માગે અપાર, મન માન્યું હરિ આપતા સુખ સ્વામી અપાર. સુખ સ્વામી પણ મોટા થઈ બીજાને વહેંચતા પ્યાર,
સુખ સ્વામી પણ મોટા થઈ બીજાને વહેંચતા પ્યાર.
બીજી સુખ સ્વામી પણ મોટા થઈ બીજાને વહેંચતા પ્યાર,
સુખ સ્વામી પણ મોટા થઈ બીજાને વહેંચતા પ્યાર.
આમ શ્રી હરિજી મહારાજ સુખમુનિ ઉપર અતિશય રાજી રહેતા અને એના પ્રતિક રૂપે ઘણી વાર થાળની પ્રસાદી વગેરે જે માગે તે આપતા. કોઈ રોકે તો એને વારીને સુખમુનિને પ્રેમથી વસ્તુ આપતા અને જમાડતા. આવો શ્રી હરિનો સુખમુનિ પ્રત્યે અતિ રાજીપો રહ્યા કરતો. આપણે પણ આવી રીતે મહારાજને, મહારાજના સંતને હંમેશા આપણા તરફ અતિ કોમળ ને દયા દ્રષ્ટિવાળા રાખ્યા કરવા, રાજીપાથી દ્રવિત હૃદયવાળા હવને રાખ્યા કરવા. આ જ આપણી સાચી જીવન સાફલ્યતા છે.
મરજી પ્રમાણે જે સેવા કરે તે પર રાજી રાજ, મરજી પ્રમાણે જે સેવા કરે તે પર રાજી રાજ, મન ધાર્યું કરે તે ઉપરે સંત હરિ નારાજ.
બોલો હવે રાજી કેમ થાય ને કુરાજી કેમ થાય એની વાત આવી. ખૂબ સેવા કરે એના ઉપર રાજી થાય એવું નથી આવ્યું, સેવા ઓછી કરે એના ઉપર કુરાજી થાય એવું નથી આવ્યું. તો કેવું આવ્યું? મરજી પ્રમાણે સેવા કરે એના ઉપર મહારાજને સંત બહુ રાજી થાય, અને મન ધાર્યું કરે કરે જાજું પણ જે મન ફાવે એમ મન ધાર્યું કરે એના ઉપર સંતોને શ્રીજી નારાજ થાય, આ વાત સમજો. એક વાર ગુજરાતના ભક્તો ગઢપુર રસોઈ દેવા આવેલા, તે મહારાજે કહ્યું કે ભાઈ હાદી રસોઈનું રાખો તો સારું, હમણાં બહુ સંતો જીમ્યા છે અને થોડુંક મારું માનો. બોલ્યા ગુજરાતી કે ના ચાલે, અમારે તો પાકી રસોઈ કરવી છે. મહારાજ કે તમે માનો પાકી નથી કરવી, આમ કરો આમ નહીં, આમ પણ માન્યા નહીં, માન્યા નહીં, માથા કોઈ બહુ કરી. એ મહારાજ ઠાક્યા. પછી મુક્તાનંદ સ્વામી સમજાવ્યા, છતાં ન સમજ્યા. એ વાત આચાર્યોદય ગ્રંથમાં લખી છે, તમને બેઠી ત્યાંની કડીઓ સંભળાવું. મુક્ત મુનિ કહે હે હરિ, આ ગુજરાતી માન્યા નહીં, ગુજરાત તણા જે હજન અઠીલા હઠ નથી મુકતા, લેશે ઉલટો અવગુણ એ હ. એ આવડા અવગુણ લે મહારાજ, હવે જો પાકી રસોઈ નહીં કરો ને હા મો અવગુણ લે નથી માનતા. કે મેં બહુ મનાવ્યા. ભાઈ મુક્તાનંદ સ્વામી જેવા સંત મનાવે તોય ન ગાંઠે. બોલો, આવું શ્રીજી મહારાજ વખતે હતું. મહારાજ સમજાવે, પછી મુક્તાનંદ સ્વામી સમજાવે, તોય ન સમજે. એવું શ્રીજી મહારાજ વખતે નંદ સંતોના કાળમાં હતું. અને પાછા હરિભગત આમ થાત ક્યાં રસોઈ દેવા આવ્યા ન હોય. મારો કહેવાનો અર્થ એ છે કે અત્યારે હોય એમાં નવાય હું, બોલો અટાણે એવું હોય એમાં નવાય હું, માટે મુજાવું નહીં. અને બીજી વાત, જો અત્યારે હરિભગત સમજણાને ડાયા જેમ સમજાવી એમ સમજે એવા જો હોય કોણાને કુમળને મહિમા વાળા, તો એ હરિભગત આજના ભલે હોય પણ કેટલા મહાન ગણાય. કલ્પના કરો એનો મહિમા નાનો ન અંકાય. મહારાજ સમજાવે, મુક્તાનંદ સ્વામી સમજાવે, તોય નો સમજે. અને છેવટે મુક્તાનંદ સ્વામીને એમ કહેવું પડે કે મહારાજ આ ગુજરાતના અઠીલા માણસો નહીં સમજે, ઉલટાનો આપણો અભાવ ઉગુણ લેહે, માટે એનું ધાર્યું કરવું પડશે. ત્યારે બોલ્યા ત્રિભુવનપતિ, કરો તે જેમ રાજી થાય. નમાયવા ત્યારે મહારાજે કીધું હારું, ઈ રાજી થાય એમ કરો, હરિભક્તો રાજી થાય એમ. પાકી રસોઈ લીધી પછી રહ્યા પીરસવા હરિરાય. પછી પાકી રસોઈ લીધી, રસોઈ કરી, સંતોની પંગતિઓ પડી અને ભગવાન સ્વામિનારાયણ પીરસવા આવ્યા છે. સંતની પંગતિએ પીરસતા ત્યાં તો બેસી ગયા બળવંત. કૃષ્ણ કહે હો આજ તો લાગ્યો મને થાક અત્યંત. બહુ થાકી ગયા, નથી પીરસી હકાતું એમ કહીને બેસી ગયા મહારાજ. સ્વામી નિત્યાનંદજી કહે જાઓ આસને હે મહારાજ. મહારાજ જાઓ અક્ષરોડીએ આરામ કરો, અહીં રહી કરશું અમે પ્રભુ પીરસવાનું કાજ. અમે બધું કામ કરી નાખશું, પીરસી દેવું બધું. પછી ચાલ્યા પ્રભુ આસને, ગ્રહી સુખમુનિનો હાથ. સુખમુનિના હાથને ટેકે, અનંત બ્રહ્માંડને ટેકો દેનારા હરિ હાલ્યા. અક્ષર ભુવન વિશે જઈ રહ્યા કોટી ભુવનના નાથ. અને પછી બહુ સરસ બોલ્યા, આચાર્યોદય ગ્રંથમાં લખ્યું છે, શ્રીજી કહે સુખ મુનિને જુઓ જીવની અવળી રીત.
શ્રીજી કહે સુખાનંદને જુઓ જીવની અવળી રીત.
કોટી જન્મના સ્વભાવ તે ટાળતા ન ટળે ખચિત.
કોટી જન્મના
કરોડો જન્મના સ્વભાવ વળી ગયા છે, ન ટાળતા કે
ટળે ખચિત.
તેને એકાંતિક ભક્તનો જ્યારે ઘણો સમાગમ થાય.
તેને એકાંતિક ભક્ત
એને એકાંતિક ભક્તનો ખૂબ ખૂબ જ્યારે સમાગમ થાય, એવડો સમાગમ કરે
ત્યારે સરળ પણ સાંપડે દેહ વિના સરળ ન જણાય.
ત્યારે સરળ પણ સાંપડે પડે દેહ વિના સરળ ન જણાય,
દેહ વિના સરળ ન થવાય,
બહુ સમાગમ કરવો પડે જાજો તો સરળપણું આવે, કે નહીતર સરળપણું આવે નહીં, સરળપણું એમ નથી હેલું કે છે,
સરળપણું આવ્યા વિના પ્રભુ કે પ્રભુના મહાસંત,
સરળપણું આવ્યા વિના પ્રભુ કે પ્રભુના મહાસંત,
રાજી ન થાય હૃદય વિશે, રાજી ન થાય હૃદય વિશે, તે તો જાણે ન પામર જંત,
રાજી ન થાય હૃદય વિશે, તે તો જાણે ન પામર જંત,
તે તો જાણે નહી પામર જંત,
તો જાણે ન પામર જંત.
હતા સત્સંગી, ભાવથી રસોઈ દેવા આવ્યા હતા તો પણ મહારાજની દ્રષ્ટિએ પામર થઈ પડ્યા, પામર વિષય મુમુક્ષુન મુક્ત, એમાં છેલ્લી કક્ષાનો પામર. મહારાજ કે સરળપણું આવ્યા વિના મોટા કોઈ દી રાજી થાય નહીં, એમાં એમનો શબ્દ લખ્યો રાજી ન થાય હૃદય વિશે, ઉપરથી પછી તમે અભાવ ઉગુલીને આઘા ન થઈ જાઓ, તમારા જીવનું ન બગાડો એટલે રાજીપો દેખાડે, પણ આપણામાં જો સરળપણું ન હોય તો હૃદયથી ભગવાનને ભગવાનના સંતો રાજી ન થાય. અને આ વાતને પામર જીવ જાણતા નથી. બોલો, કહેવાય સત્સંગી આગેવાન, ડાયા, હોશિયાર, દાનેશ્વરી, નિષ્ઠાવાળા, પણ પામર કેમ? તો કે સમજતા નથી કે રાજીપો આમાં નથી મળતો, ઉલટાના હવના દિલ અકળાય છે. હે કે પૈસા જાય, મહેનત જાય, સેવા થાય તે પણ જાય, અને પુણ્યને બદલે પાપ થાય, રાજીપાને બદલે કુરાજીપો થાય, આશીર્વાદને બદલે હવના અંતર અકળાય અને શાપ થાય. આવા ધંધા હું કરીને કામ હોય એ સમજણા ડાયા ખૂબ, જેને સાધુ સંતોના સમાગમ કર્યા હોય એને સમજાય. બોલા ગઠોડા અહંકારી જેને ઝાઝા સમાગમને કથા વાર્તાને ઝીણવટ ભર્યો સાધુ સંતો સાથે હેત પ્રેમને સમાગમ નથી એને ન સમજાય. આવું છે એટલા માટે સાધુ સંતોની સાથે અંતરની પ્રીતિ રાખીને અવારનવાર ફોન, પત્ર, લેટર, આવવું જવું, બેહવું, ખૂબ એકાંતમાં ગોષ્ઠી કરી મળવું, બધું જાણવું, શીખવું ને શાસ્ત્રનો ખૂબ અભ્યાસ રાખીને ખરેખરા સમજણા હરિભગત થવું, તો બધાયનો રાજીપો રળવાની ટેકનિક આવડે અને રાજીપો પણ સરળતા આવતા ખૂબ મળે. બાકી તો પામરમાં ગણી લે છે પ્રભુ, જો આ ચોખ્ખું એવું. પણ સુખ સ્વામીને હરિ સાથે નિકટતા છે અતિશય, કાંઈ પણ વાત કરવામાં સંકોચ રહે તો નય. હવે એના ઉપર એક વાત કરવી છે. સુખસ્વામી મહારાજની સાથે હળ્યા મળ્યા રહેલા, નિકટતા બહુ ને હેત બહુ, એટલે મહારાજને કાંઈ પણ કહેવું હોય ને તો કહી શકતા, એવું અરસપરસ મહારાજને સુખસ્વામીને હેત હતું. બીજા બોલી શકે કે ન બોલી શકે, સુખસ્વામી બોલતા. એનો એક પ્રસંગ છે સમજાણું. ભગવાન સ્વામિનારાયણ લોયામાં આવેલા અને લોયાથી પછી મહારાજ પંચાળે ગયેલા અને ઝીણાભાઈના દરબારમાં મહારાજ ઉતર્યા અને સાધુ ગામથી આથમણા ઉતર્યા હતા, ત્યાં છાપરા કર્યા હતા અને ત્યાં સાધુના ઉતારા કર્યા હતા. દરબારમાં નિત્ય રસોઈ થતી અને મહારાજ નિત્ય પીરસતા. એમ સંવત 1877ના ફાગણ સુધી પુણ્યમ આવી ત્યાં સુધી આ બધો ઉત્સવ હાલતો હતો ઝીણાભાઈના ત્યાં. અને મહારાજે એ પુણ્યમની રાત્રિએ જેટલા સંતો ભક્તો હતા તેટલા રૂપ ધરીને રાસ લીધેલો. જુઓ જુઓ ને પંચાળામાં, આર્ય પંચાળાનો રાસ પ્રસિદ્ધ છે એ વાત છે. અને બીજે દિવસે ધામધૂમથી ભગવાન સ્વામિનારાયણ રંગોત્સવ કરેલો અને સાંજે સભા ભરેલી. એમાં મહારાજ એવું બોલ્યા, સંતો હે વાલા પરમહંસો, હવે તો જુઓ ને દેશમાં ન્યાયવાળું રાજ થયું છે, માટે તમે પત્તર તુંબડા રાખો, હવે વાંધો નથી તમને, કોઈ તમારા પત્તર તુંબડા હવે ફોડી નહીં નાખે, માટે પત્તર તુંબડા રાખો અને તિલક કંઠીઓ પણ રાખો, હવે તમારે તિલક કોઈ નહીં ભૂહી નાખે નળિયું કહીને, કંઠીઓ કોઈ નહીં તોડી નાખે, માટે કંઠીઓ પહેરો, તિલક ચાંદલા કરો અને સાંભળો, માથે શિખા રાખો અને જનોય પણ રાખો. પેલા સંન્યાસી કરીને ખાતા ને મહારાજે ગુપ્ત વેશે રાખ્યા હતા. એ પછી મહારાજ હવે સંતની દીક્ષાની વાત કરે છે કે આવું કરો. ત્યારે સંતો બોલ્યા કે હે મહારાજ, આપ જેમ કહો તેમ કરશું. એ જ વખતે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી કે જી મહારાજ, જનોયો છે કાપડી છે લાવો. જનોય બ્રહ્મચારી લાવ્યા, કંઠીઓ લાવ્યા. પછી મહારાજે બધા સાધુને કંઠીઓ પહેરાવી અને જનોય પહેરાવી અને પછી મહારાજે એમ કહ્યું કે સકલાજની ટોપીઓ રાખો અને હિરકોનો રૂમાલ રાખો અને પાનદાર ધોતિયા રાખો. આવું બોલ્યા મારો વાલો. સકલાદની ટોપી એક જાતનું મુલાયમ કાપડ આવતું એ જમાનામાં, અત્યારે આવે છે કે નહીં ખબર નહીં. સકલાદની ટોપી સારું કાપડ ગણાય, મુલાયમ, એની ટોપી રાખવાની. અને હિરકોરનો રૂમાલ રાખવાનો, હિરકોરનું કાપડ એ સારું ગણાય. અને વળી પાનદાર ધોતિયા રાખો, એ સારું ગણાય. આમ જ્યારે મહારાજે કહ્યું ને, તે સુખ સ્વામી બોલ્યા, જુઓ મહારાજ યાર એની હેત કેવું હશે, નહીંતર મહારાજ વાત કરતા હોય તો ડાપણ કરાય નહીં. અને સુખ સ્વામી તો નાના સાધુ, પણ કાયમ ભેળા રહેવાથી અતિ હેત થઈ ગયેલું એટલે કહીએ કે. સુખ સ્વામી બોલ્યા, મહારાજ આ તો રજોગુણી વેશ કહેવાય. મહારાજ કે હા મહારાજ, પણ લોકો રજોગુણી ઠેરાવશે. તમે ફોર્મમાં આવી ગયા છો, આમ રાખો ને તેમ રાખો, પછી લોકો કહેશે કે આ તે સાધુ છે કે આવું થતું છે, રજોગુણી ઠેરાવશે. અને આવા ધોતિયા તથા ટોપીઓ જોઈને કુસંગીઓ બળી મરશે અને નિંદા કરશે. આવું મહારાજને સુખ મુનિએ કીધું, બીજા કોઈ ન બોલ્યા. મહારાજ સીધું બોલ્યા, મરબળે. હે કે કુસંગીઓ મરબળે. અરે મહારાજ નિંદા કરશે, મલ નિંદા કરે. કીડી કરડે કે આખું શરીર ન હોજી જાય. મહારાજ કે કીડીને છટકે કેટલું ખોજે. આવું બોલ્યા. પણ કે અમે કીધું એમ કરો. આવી સુખ સ્વામીને મહારાજને પીતી અને મહારાજને સાધુને વિશે આવું હેત, મારા સાધુને લાડ લડાવવા અને સુખ દેવા. અને મારા સાધુ એ તો મારા સર્વોપરીના સાધુ છે એમ શ્રીજી મહારાજને પોતાને ભારે કેફ હતો. પણ આપણને કોઈ દી એમ કેફ ચડતો નથી કે હું તો સર્વાવતારી સ્વામિનારાયણનો સાધુ છું. અને પછી સભામાં સુરતના હરિભગત આવેલા પંચાળાના ઉત્સવમાં, એમણે હાથ જોડીને કહ્યું, હે મહારાજ, અમારે ગામ સુરત પધારો તો સાધુ સર્વેને ટોપીઓ અને રૂમાલ અમે કરાવી આપીએ. મહારાજ કે સાંભળો સાંભળો, તમે તો ખરા હોશિયાર છો સુરતીઓ. જો રાજા હોય તે ઉમરાવને મોરથી શિરપાવ કરે, પછી સર્વે કામ ઉપર મોકલે, તેમ તમે મોરથી શિરપાવ કરો તો પછી સુરત આવીએ. આમ નહીં, આવું થયું. સુરતવાળા કે સારું મહારાજ. ટૂંકમાં ત્યારથી સંપ્રદાયમાં તિલક ચાંદલો તથા ધોતિયુંને ખેસ વગેરે પહેરવાનું પ્રકરણ ચાલ્યું, તે અદ્યાપી ચાલ્યું જાય છે. અદ્ભુત વાત છે. હવે સુખમુનિની મહારાજની ક્રિયા ઉપર ઝીણી દ્રષ્ટિની નજર બહુ હતી, એ પણ એક પ્રસંગ છે. ઝીણી મોટી મહારાજની ક્રિયાનું ધરતા ધ્યાન, રહસ્ય એનું જાણવા રહેતું અતિ શૈતાન. મહારાજના લટકા મટકા, જાગવું ઉઠવું ખાવું પીવું કાંઈ પણ ક્રિયા હોય તો એનું અખંડ ધ્યાન ધરવા માટે સુખ મુનિ બહુ બારીકાઈથી નિરીક્ષણ કરતા. આવું સ્વામીને અંગ હતું. એના ઉપર એક વાર્તા છે કે સંમત 1880ની સાલ હતી અને બરાબર આસોવદ 3જનો દિવસ અને ભગવાન સ્વામિનારાયણ ગંગાજળિયા કુવા પાસે સ્નાન કરતા હતા અને બે ઓરડીની વચ્ચે રતનજીએ સાદડી ઉપર ધાબળી પાથરી અને તે ઉપર મૂર્તિઓ પધરાવી રતનજી બાપુએ. અને ત્યાં નિત્યાનંદ સ્વામી, સુખમુનિ અને આત્માનંદ સ્વામી બેઠા હતા. પછી મહારાજ સ્નાન કરીને પધાર્યા પૂજા કરવા અને પૂજામાં મૂર્તિને દંડવટ કર્યા. ત્યારે સુખમુનિએ ધીમે રહીને બાજુમાં નિત્યાનંદ સ્વામી બેઠા હતા અને એને કહ્યું કે સ્વામી, મહારાજ રોજ એક દંડવટ કરતા અને આજ બે કેમ કર્યા? આવો સવાલ કર્યો. એટલે નિત્યાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં. એટલે મહારાજ કે શું કહેશે, કે સુખ સ્વામી શું કહેશે? ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું છે એ તો સુખમુનિ એમ કહે છે જે મહારાજે આજ બે દંડવટ કેમ કર્યા? ત્યારે મહારાજ કે લ્યો તારે એની વાત કરું એમ કહી અને ચાલુ પૂજામાં મહારાજે વાત શરૂ કરી ચાલુ પૂજામાં અને એનું વચનામૃત થયું. બોલો, મહારાજે વાત કરી જે અલૈયા ખાચરને અમે જોવા ગયા હતા. હવે આટલા જણા જ બેઠા છો, આત્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ અને મહારાજ પૂજા કરે છે. એમાં આ વાત કરી કે અલૈયા ખાચરને અમે જોવા ગયા હતા તે એને એવું દુઃખ થયું, એવું દુઃખ થયું કે શું વાત કરું, તેવું તો કોઈનું દુઃખ ભાળ્યું નહોતું. અમે કહે છે એવું દુઃખ થયું અલૈયા ખાચરને. માટે ભગવાનના ભક્તને, એટલે ભગવાનના ભક્તોએ પોતાને નિત નિયમના દંડવટ હોય તે કરવા, પણ એક દંડવટ તો ભગવાનની પ્રાર્થના કરીને નિત્ય પૂજામાં અધિક કરવો અને એમ માગવું જે હે મહારાજ, કોઈ દિવસ મન કર્મ વચને તમારો અને તમારા ભગતનો કોઈનો અવગુણ આવશ્યોમાં, અને પ્રભુ અવગુણ આવ્યો હોય તો માફ કરજો, એટલું માગવું. એક દંડવટ આ વાત ભૂલાઈ ન જાય એને માટે અધિક કરવો નિયમ રાખીને, તાકી આ પ્રાર્થના દંડવટ સાથે યાદ આવી જાય અને રોજ આ રીતે પ્રાર્થના કરવી. આ રીતની ઘણીક વાતો કરી એનું ગઢડા મધ્યનું 40મું વચનામૃત થયું છે. એ વાત ગઢડા મધ્યના 40માં છે. લ્યો સાંભળો. અભાવ અવગુણ દ્રોહ જેવું નથી બીજું દુઃખદાય, એ જી સુખિયા રહેવું હોય તેણે, એ જી સુખિયા રહેવું હોય તેણે ગુણ જ લેવા સદાય, એ જી ભૂલે દુઃખને માર ગે જાવું નહીં બાઈ ભાઈ, ભૂલે ઓલા અવગુણ ભાવ રૂપ દુઃખને માર ગે જાવું નહીં બાઈ ભાઈ, અભાવ આવે જો કોઈનો તો જીવનું બગડી જાય ભાઈ, તો જીવનું બગડી જાય, કોઈનો અભાવ ન લેવાય. ભગવાનના ભક્તનો સંતોનો કોઈનો નહીં, એ માર્ગે જવું જ નહીં એવું શ્રીજી મહારાજ નું કહેવું છે. હવે આશીર્વાદ જો લઈએ તો કેટલું સુગમ થઈ જાય એના ઉપર સુખમનીના જીવનનો પ્રસંગ અદ્ભુત છે. મહેનત કરતા બહુ વારે સિદ્ધિ થાય કે ન થાય, મળે આશીષ હરિ સંતની તો તુર્ત પામી જવાય, રાજી કરીએ તો જ મળે હૈયાના આશીર્વાદ, સુખ શાંતિ સંપત મળે ટળે સર્વે વિખવાદ, આશીર્વાદ થી આ લોકમાં સુખી થયા છે અપાર, મોટાને રાજી કરવા સદા સેવીએ રાખીને પ્યાર. એકવાર સુખમુનિ શ્રીહરિ મહારાજને કહે, હે મહારાજ, મને ભાગવત ભણ્યાનો વખત ન મળ્યો જેથી મને ભાગવત આવડતું નથી. ત્યારે મહારાજ કહે, તમે તો ભાગવત ભણેલા જ છો, જાઓ આજથી તમને સંપૂર્ણ ભાગવત કંઠે થઈ જાય. સાંભળજો રાજીપાનું ફળ, આજથી તમને સંપૂર્ણ ભાગવત કંઠે થઈ જશે અને બીજા પણ તમારી પાસે ભણવા આવશે તેને તમે ભણાવજો. મહારાજનો આશીર્વાદ મળ્યો અને બીજે જ દિવસે સુકાનંદ સ્વામીને આખું ભાગવત કંઠે થઈ ગયું. બોલો, પૂજ્ય હરિપ્રિય દાસજી સ્વામીના ચોપડામાં આ હકીકત લખેલી છે. અદભુત વાત છે, મોટા સંતોએ આવી વાતો લખી છે. સુકાનંદ સ્વામીએ ઘણા સંતોને ભાગવદાદિ ગ્રંથો ભણાવ્યા. પાર્ષદ ગુમાન ભગત, જે પાછળથી વાસુદેવ ચરણ દાસ નામે સ્વામી થયા હતા, તેમણે પોતાના ગ્રંથમાં ઉલ્લેખ કરતા આવું કહ્યું. હરિચરિત ચિંતામણી નામનો એણે પદ્યાત્મક ગ્રંથ લખ્યો છે, એમાં આવું લખ્યું, હરિ સ્વરૂપ દાસ હરિદાસ ભણ્યા શાસ્ત્ર સુક મુનિ પાસ કૃષ્ણ દાસ કરે કથા નિત્ય ભણે શાસ્ત્ર બીજે નહીં ચિત ધર્મનંદન દાસ ધર્મ વાળા ભણ્યા શાસ્ત્ર પુરાણ થયા સુખાળા ગોવિંદ ચરણ દાસ ગુણ ઘણા ભણ્યા સંસ્કૃત પ્રાકૃત નહીં મણા પ્રભુ ચરણ બહુ પ્રીતે કરે સેવા સંત નિરૂળી રીતે ગોવિંદ ચરણ દાસ ગુણ એવા કરે અક્ષર આનંદ સ્વામીની સેવા. ટૂંકમાં આ બધા સાધુ સુકાનંદ સ્વામી પાસે ભણ્યા છે. આવા આવા સંતોને કેટલાકને સ્વામીએ ભણાવ્યા, ભગવાનના આશીર્વાદથી આ બધું કામ થયું. લ્યો માટે રાજીપો લેવો તો આશીર્વાદ મળે, અને આશીર્વાદ મળે તો પટાક લઈને કામ થાય, અને નહીતર મહેનત બહુ કરવી પડે. થાય તો ખરું, પણ વળ લઈ જાય તાર થાય, અને વળ્યું તો ઇઝીલી થાય. પણ આવડવું જોઈ, અને અહંકારી કાંઈ આશીર્વાદ લઈ ન શકે. પણ અહંકારીમાં એક ગુણ, અહંકારી મહેનત બહુ કરી શકે, મરી જાય એટલો મહેનત કરી શકે એ, એટલે એને એ બરોબર છે. પણ જેને અહંકાર ઓછો હોય ને એને તો આશીર્વાદથી જ કામ પતાવું, હા હા ગળથોલા જેવું કરવું. એ વાત સાંભળી છે? લે હાલા ભાઈ હાથીને કે કોક દાડો અમારે આંગણે પગલા કરો, બોલો. કાયમ કે હાચીને એમ થયું કે આપણો મિત્ર છે ને કાયમ રસ્તાનો આપણો ભાઈબંધ. તે હાચી એક દી એની ઝૂંપડીએ ગયા, સમજાણું? એટલે હા હાલો હાચીને સ્વાગત શું કરે? એટલે હાલા ભાઈ આવી અને ન્યા માંડ્યા આળોટવા મોર. એટલે હાચી કે આ શું? તો કે આને હા હા ગરછોલા કહેવાય, એટલે આપણું સ્વાગત કહેશ. હાચી ખુશ થઈ ગયો, મારે બેટો આ દેશની રીત નવીન છે આ સ્વાગતની. હા હા ગરછોલાથી કામ પતી ગયું, અને બોલો, નો ફ્રૂટનો ટોપલો લાવવો પડ્યો, નો મોટા ઢોહારા જેવા હાલ લાવવા પડ્યા, ન કાંઈ મોટી ખુડીશીઓને ચાદરો પાથરવી પડી, ને હા હા ગળસોલામ પચી ગયું. એ તો હા હાલું નિર્માની ને તે, અને બાકી અહંકારી માણાને તો કાંઈનું કાંઈ કરવું પડે, ન ઓલ્યાનું તો આમાં પત્યું. એમ નિર્માની માણાને તો પટલેને આશીર્વાદ મળે, રાજીપો મળે, અને મોટાને કાંઈ ન હોય. આમ છે એમ થા આપણે બાયું સડાવીને હામાં થાય ને દુઃખી થાય, બાકી હાથ જોડે પાર પડી જાય, મોટાને તો શું હોય ભાઈ. સુકાનંદ સ્વામી એવા ડાયા અને ગરીબ સાધુ, તે વગર મેને તે ઘણું બધું ભગવાનને સંતો પાસેથી પામ્યાતા, એ પણ સુકાનંદ સ્વામીની આ કથામાંથી આપણે શીખવા જેવો આઈડિયા છે. સુખ સ્વામીની હાજરીમાં મોટા સંતો આગળ રહસ્યની વાતો કરતા પુરુષોત્તમજી અકળ. એક વાત એ જાણવા જેવી છે કે નિત્યાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ વિદ્વાન મોટા સંતો બેઠા હોય એની ભેળા સુખમુનિ હોય. અને મહારાજ જ્યારે એકાંતમાં અક્ષર ઓરડીમાં પોતાના પુરુષોત્તમપણાની રહસ્યની વાતો કહેતા હોય ત્યારે સુખમુનિ આરે હોય. એ સુખમુનિના સદનસીબની વાત છે, એના જીવનની એક ગૌરવ કથા ગણાય. એ એક બે પ્રસંગ અહીંયા છે સરસ. નિર્ગુણદાસ સ્વામીની વાત 98મી અને હરિચરિત્ર ચિંતામણીના બીજા ભાગની 179મી વાત અદ્ભુત છે. શ્રી ગઢપુરમાં અક્ષરવરડીમાં મહારાજ બિરાજમાન હતા, અને ગીતાના 15મા પુરુષોત્તમ અધ્યાયની ટીકા કરાવતા હતા મહારાજ. મુક્તાનંદ સ્વામી બેઠા હતા, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાલનંદ સ્વામી અને એમની યારે સુખમુનિ વગેરે સર્વે સાધુ જુદી જુદી ટીકાના પાના લઈને બેઠેલા. કોક આ પંડિતની ટીકા લઈને બેઠેલા, કોક ઓ પંડિતની ટીકાનું પાનું લઈને બેઠેલા, આમ મારા ટીકા લખાવતા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ અક્ષર ઓરડીમાં આ અંગત સાધુઓની પાસે એવું બોલ્યા કે આપણે તો એમને પુરુષોત્તમપણે પ્રતિપાદન કરીએ છીએ, પણ એ તો મૂળ પુરુષ છે. એમ એકાંતિક મોટા સાધુ આગળ મહારાજે ઘણી ઘણી વાતો કરી. વળી કોઈ એક દિવસે સાધુની સભા બેઠી હતી, આ 126મી નિર્ગુણ દાસ સ્વામીની વાત. કોઈ એક વખતે સાધુની સભા બેઠી હતી અને મધ્ય પ્રકરણનું 31મું વચનાવત વંચાતું હતું. તેમાં ઉપાસનાની વાર્તાનો પ્રસંગ નીકળ્યો. ત્યારે સુખમુનિ બોલ્યા કે જે મૂળ પુરુષ છે તે જ વાર્ષણીય રૂપ થયા છે, એમ અમે મહારાજના મુખ થકી ઘણી વાર સાંભળ્યું છે. વૃષ્ણિકુળમાં જન્મ લેનાર. આવી બધી વાતો સુખમુનિએ મહારાજના મુખેથી સાંભળેલી, અને એ ક્યારેક ક્યારેક કહેતા. એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં અક્ષરવડીમાં બેઠા હતા તે સમયે હાથમાં વચનામૃતનું પુસ્તક લઈ અને સુખમુનિ મહારાજ પાસે ગયા. તે મહારાજને આપીને જોવા માટે પ્રાર્થના કરી કે મહારાજ આ જોવો જોઈએ. મહારાજે પુસ્તક હાથમાં લીધું, વાંચીને કહ્યું, સુખમુનિ આ ગ્રંથ ભવિષ્યમાં ભક્તોના તમામ અમંગળનો નાશ કરશે. સુખમુનિ આ ગ્રંથ યથાર્થ સમજણીનું કાયમ પોષણ કરશે. સુખમુનિ આ અમારા વચનામૃત સર્વે વેદો અને ભગવદ્ ગીતાની જેમ સર્વ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે એમ સમજવું. વળી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, બીજા કોક હશે એમની આગળ, કે આ સુખમુનિને મારા રદગત અભિપ્રાય સમજવાનું શ્રેષ્ઠ સ્થાન સમજીને તથા નમ્રતા આદિ સદગુણોનું પાત્ર સમજીને હું એમના ઉપર અતિશય પ્રસન્ન થયો છું. સુખમુનિ અમારા શ્રેષ્ઠ અભિપ્રાયને સમજવાનું ઉત્તમ સ્થાન છે એટલે હું રાજી થયો છું. વળી સદગુણોનું પણ મહાપાત્ર છે માટે રાજી થયો છું એવું બોલ્યા. અને પાછું કીધું કે સંતો હું બહુ રાજી થયો એટલે મેં સુખમુનિને કહ્યું કે તમે આ વચનાવત મારી પાસે ભણો અને બીજા ભક્તોને ભણાવજો. ત્યારે તે અતિ રાજી થયા. પછી જેમ વ્યાજ્ય સુખદેવજીને ભાગવત ભણાવ્યું એમ મેં પુરુષોત્તમ નારાયણે પોતે સુખકારી આ વચનામૃત સુખમુનિને ભણાવ્યું. અને જે દિવસે આ વચનામૃતનું અધ્યયન પૂરું થયું તે દિવસે બહુ સંતો ભક્તો સાથે અમે ઉન્મત ગંગામાં સ્નાન કરવા ગયા. ઉન્મત ગંગા મહાત્મ્ય અધ્યાય 78માં વાત છે. અમે ઉન્મત ગંગામાં સ્નાન કરવા ગયા. સ્નાન કરી ઘેલાને ઘાટે અમે સભા કરી. તે સમયે દિવ્યરૂપે સુખદેવજી ત્યાં આવ્યા અને અમને પ્રાર્થના કરતા કહ્યું કે હે કરુણામૂર્તિ, જેમ વાઘનું નામ સાંભળતા હરણિયા નાસી જાય તેમ આપનું સ્વામિનારાયણ નામ સાંભળતા અંતઃશત્રુઓ તત્કાળ નાશ પામે છે. આવા આપના અલૌકિક મહિમાને દેખીને મને ઘણો આનંદ થાય છે. માટે હે શરણાગત પાલક, હે અધમ ઉદ્ધારક, હું પ્રાર્થના કરું છું કે માયાના સત્વાદી ગુણોથી પર દિવ્ય અક્ષરધામમાં જ્યાં આપ અનંત મુક્તો સાથે નિવાસ કરો છો તે ધામમાં હવે મને આપની સેવાનો અખંડ લાભ આપો. એમ સુખદેવજી બોલ્યા, વ્યાસપુત્ર સુખદેવજી. એમ કહેતા જ વીજળીના ઝબકારાની જેમ સુખદેવજી અદૃશ્ય થઈ ગયા. પછી મહારાજે કહ્યું, આ સુકાનંદ સ્વામી મારા રદગત અભિપ્રાય તથા સિદ્ધાંતને રહેવાનું સત્પાત્ર છે એટલે મેં તેમને મારી વાણી રૂપી વચનાવત ભણાવ્યું છે અને સુકાનંદ સ્વામી સુખદેવજીનો અવતાર છે એમ ત્યાં લખ્યું છે. વળી મહારાજ ધામમાં ગયા બાદ સુખ સ્વામી વચનામૃતના અમુક રહસ્યો ગોપાલ સ્વામી પાસેથી સમજ્યા હતા. એ વાત આપણે હમણાં સાંભળી. સુખ સ્વામી એમ કહેતા કે ગોપાલ સ્વામી પાસેથી હું બરાબર સમજો ત્યારે મને જેમ છેમ વતનાવત સમજાણા, બાકી લખ્યા વાંચ્યા તો મેં બહુ હતા. આવી વાત છે. પછી મહારાજની પ્રેરણાથી અને ગોપાલ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીની આજ્ઞાથી સુખ સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુ ઉપર આચાર્ય રઘુવીરજી મહારાજના નામે સેતુમાળા નામની ટીકા લખી, સંસ્કૃત ટીકા. એમાં છેલ્લે વચનામૃતનું પરમ તત્વ, અદ્ભુત રહસ્યનું પણ રહસ્ય એવા શ્રીહરિને કેવા સમજવા તે ઉલ્લેખ કરતા એમણે આવા શ્લોકો લખ્યા છે. હેતુ સર્વાવતારાણામ અવતારી સ્વયં પ્રભુ પિતા શ્રી સહજાનંદ સર્વોપરિ વિરાજતે. સ્વામિનારાયણ ભગવાનને કેવા સમજવા એ સેતુમાળાના શ્લોકમાં છેલ્લે એવું કહ્યું કે સર્વ અવતારના અવતારી સ્વયં આ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે એમ લખ્યું. હેતુ સર્વે અવતારનો હેતુ છે, કારણ છે. યમ સામ્યેન વદંતિ એ ક્ષર પરમ સર્વાવતારેર્જના મંદાસ્તે તવતારિણોસ્ય ન પરમ જાનંતિ તત્વમ પ્રભો યસ્યાજ્ઞામ નિવહંતિ મંગલકરામ સર્વેક્ષરાદ્યા સદા વંદે તમ પુરુષોત્તમમ ચ સહજાનંદમ સદાનંદદમ. આવા સર્વે અવતારના જે હેતુ શ્રીહરિ મહારાજ એને અવતાર જેવા ન જાણવા એમ મધ્યના નવમાં પણ બહુ સ્પષ્ટ મહારાજે કહ્યું છે. યમ સામ્યન વદંતી, આવા અક્ષર પર જે પુરુષોત્તમ પરમાત્મા એને જે લોકો અવતારોની જેવા કહે છે, સર્વાવતારે હિ સામ્યમ વદંતી, તે મંદાહા, એ મંદ છે, મંદ બુદ્ધિના છે. કેમ જે તે અવતારીણ યસ્ય ન પરમ જાનંતી તત્વમ, તે સર્વાવતારી એવા જે આ સ્વામિનારાયણ ભગવાન એના જેમ છે એમ રહસ્ય જ્ઞાનને જાણતા નથી. યસ્યાજ્ઞામ નિવહંતિ મંગલકરામ સર્વે અક્ષરાદ્યા સદા, આ જે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તેમની આજ્ઞાને સર્વે અક્ષર વગેરે હંમેશાને માટે મંગલકારી માનીને માથે ઉપાડે છે, કહેતા પાળે છે, એવા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ શ્રી હરિ કે જે સદા આનંદના દેનારા છે તેમને હું વંદન કરું છું. આ સેતુમાળાનો શ્લોક છે સુખમુનિનો રચેલો. આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સુખ સ્વામી મહારાજને કેવા જાણતા અને સમજતા હતા. વળી આ ટીકામાં ગઢડા મધ્ય 31 વચનામૃતમાં સુખ સ્વામી મહારાજને પ્રશ્ન કરે છે કે હે મહારાજ, અંતર્યામી તું સર્વેશામ કૃષ્ણાત્મા પુરુષોસ્તિ યહ સત્યેક એવ ભગવાન વેદે બ્રહ્મેતિ કીર્તિતઃ. હવે આ જે શ્લોક સુધા સિંધુનો એની ટીકા સુખમુનિ આ રીતે લખી, સર્વેશામ અપરિમિત જીવાનામ વૈરાજાનામ ચ, સર્વે અપરિમિત જીવો અને વૈરાજના અંતર્યામી શ્રીકૃષ્ણ અંતરાત્મક પુરુષો, યાને કે મહાપુરુષ અસ્તિ, આ બધાના અંતર્યામી કૃષ્ણાત્મક એવો જે મહાપુરુષ તે છે, સ મહાપુરુષ એવ વેદે ભગવાન કીર્તિત, અને તે મહાપુરુષને જ વેદમાં ભગવાન કહ્યા છે, બ્રહ્મ કહ્યા છે, આવું સુખમુનિએ ટીકામાં લખ્યું. માટે હે મહારાજ, આપ જ તે મહાપુરુષાદિ સર્વના અંતર્યામી સ્વતંત્ર ઈશ્વરોના ઈશ્વર છો અને મહાપુરુષ રૂપે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ કરનારા છો, અને વેદમાં તો એમને જ પુરુષોત્તમ કહ્યા છે, તો હું સમજવું? પરંતુ તતો વેદે ત્વમેવોક્ત પુરુષ પુરુષોત્તમ અત કેન વિશેષણ બોધ્યા ભવતોર્દ્વયો. એની ટીકા, વેદે પુરુષોત્તમ ત્વમેવ મહાપુરુષ રૂપ ઉક્ત, વેદમાં પુરુષોત્તમ મહાપુરુષ રૂપ તમે જ કહેવાઓ છો, અત તવ તસ્ય ચ ઉત્પત્તિયાદિ સમાન ધર્મત્વાત હેતો કેન વિશેષણ ભવતો દ્વયો ભિદા બોધ્યા. હવે મહાપુરુષને પણ વૈરાજાદિકના અંતર્યામી કયા, ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા કયા, અને તમને પણ અંતર્યામીને અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરતા કયા છે, તો તમારામાં અને આ મહાપુરુષમાં અમારે ભેદ કેમ સમજવો? આવો સવાલ કર્યો. તયો રસ્તી મહાન ભેદો, ભગવાન સ્વામિનારાયણ બોલ્યા સુધા સિંધુમાં આ રીતે કે હે સુખમુનિ, ત્વયોહ અસ્તિ મહાન ભેદ જીવ વૈરાજ્યો ઇવ, ઉપાસકો અસ્તિ પુરુષ ઉપાસ્યો ભગવાન હરિહિ. સુખમુનિ, એ બંનેમાં તો બહુ ભેદ છે, જેમ જીવમાં અને વૈરાજ પુરુષમાં ભેદ છે એમ ભેદ છે. કેમ જે પુરુષ પોતે ઉપાસક છે અને પુરુષોત્તમ ભગવાન ઉપાસ્ય છે, પુરુષ દાસ છે અને પુરુષોત્તમ સ્વામી છે, બહુ મોટો ભેદ છે, આવું ભગવાન શ્રીહરિએ કહ્યું. બીજું એક કહ્યું કે પુરુષોત્તમ નારાયણ એક છે અને મહાપુરુષ તો અનેક છે, એવા મુક્તાત્મા અક્ષરાત્મક પુરુષ તો અનેક છે, તે બધા શ્રીહરિના એકાંતિક ભક્તો છે, ભગવાનના સેવક હે. બહવઃ સંતિ પુરુષા બ્રહ્મરૂપાશ્ચ નિર્ગુણાઃ, બહવઃ સંતિ પુરુષોત્તમમ એકમ તે સેવંતે સ્વામીનમ તુતમ, એવી રીતે પુરુષોત્તમ પુરુષ ઈશ્વર જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે, તે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું વર્ણન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બિહારતા નથી, એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી. સંતો ને જો ઠાવકી ઘેડ બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહીં. મહારાજ કે અમે જ ઘણી વખત વાત કરી છે, પણ તમે શાસ્ત્રને મારી વાણી કરતાંય વધારે પ્રાધાન્યતા દઈ દો છો, એટલે શાસ્ત્રના વચને કરીને તમને મારી વાતનો કરેલો ઠરાવ રહેતો નથી, ફગી જાય છે. માટે મારી વાતને વધારે પ્રાધાન્ય દો, એટલે શાસ્ત્રને વચને કરીને પણ તમને મેં પકડાવેલું છૂટી ન જાય. હે કે શાસ્ત્રને શબ્દે સાંભળીને ફરે નહીં, માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો અને સારી રીતે લખજો. એવી રીતે આ વાર્તા શ્રીજી મહારાજે કરી છે તે લખી છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનો 31મો થયો. અદ્ભુત વાતો છે. સુખમુનિ અને શ્રીહરિના સંબંધની ને જ્ઞાનની ને સમજણની રાજીપાની જે વાતો છે એ અજોડ વાતો છે. એકવાર સુખમુનિ ઉપર મહારાજ અતિશય રાજી થઈ ગયા, કાંઈક કાગળ બાગળ કે વસ્તુથી ગમે તેથી વિનય વિવેકથી બહુ રાજી થઈ ગયા. હવે આ રાજીપામાં બહુ જ રાજી થયા એના ફળરૂપે મહારાજે શું કર્યું કે શ્રીજી મહારાજે જ્યારે અંતરધ્યાન લીલા કરી ત્યારે મોટા મોટા સાધુને જે પોતાની પાસે રાખ્યા એના ભેળા સુખમુનિને અંતરધ્યાન લીલા કરતી વખતે મહારાજે હારે રાખ્યા. એક વાત સત્સંગમાંથી જાણવા મળે છે કે શ્રીજી મહારાજ જ્યારે અંતરધ્યાન થાય ત્યારે મને ત્યાં રાખે એવી ઘણાની અંતરમાં ઈચ્છા હતી. અંતરધ્યાન લીલા જોવા સારું મુક્તાનંદ સ્વામીએ દેહ રાખ્યો હતો. અંતરધ્યાન લીલા જોવા સારું બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢનું મંદિર કરવા જાતા નહોતા. એવી ઘણીક વાતો છે. ઘણા સાધુને હરિભક્તને એમ થતું હતું કે મહારાજ અંતરધ્યાન લીલા કરે ત્યારે આપણે હાજર રહેવું, શું થાય કેમ થાય કેવી રીતે મહારાજ ધામમાં જાય છે, હવે જવાના તો છે જ પણ એ જોવું છે, એવી ભાવના હતી. પણ એ બધાને કાંઈ મહારાજે અંતરધ્યાન લીલા કરતી વખતે ત્યાં હાજર રાખ્યા નથી. અને સુખ સ્વામીની ઉપર મહારાજનો એવો રાજીપો હતો તે હાજર રાખ્યા છે. તેથી જ્યારે મહારાજ અંતરધ્યાન થયા ત્યારે તેમને પણ પોતાની સમીપે રાખ્યા હતા. મહારાજ અનંત મુક્તો સાથે ધામમાં ગયા તે વખતે જણાવેલા ઐશ્વર્ય ગોપાલ સ્વામી આદિ મોટા સંતોની જેમ જ સુખ મુનિને પણ મહારાજે અલૌકિક દ્રષ્ટિ આપીને દેખાડ્યા હતા. એ ઐશ્વર્યો ગોપાલ સ્વામી આદિકને દેખાડ્યા, એમ સુખ મુનિને પણ દિવ્ય દ્રષ્ટિ આપીને દેખાડ્યા હતા. આ શ્રીહરિએ દેખાડેલો ઐશ્વર્ય પ્રતાપ તથા સામર્થ્ય વગેરેનો સુખ મુનિએ આંખે દેખેલો અહેવાલ શ્રીજી મહારાજની દેહોત્સર્ગ લીલા આ નામના ખરડામાં લખ્યો છે. ખરેખર તે અતિ અનુપમ છે. જેને વાંચ્યો હશે એને ખબર છે આ ખરડો વાંચવા જેવો ખરો. એકવાર સાધુએ શ્રીજી મહારાજની દેહોત્સર્ગ લીલા નામનો સુખ મુનિએ પોતે એના હાથનો લખેલો ખરડો છે. અને એમાં જે સચ્ચિદાનંદ સ્વામીનું શરીર ઉછળે, જે ધામમાં જ્ઞાન વાહે હંતાણા, એ બધી વાત દિવ્ય દ્રષ્ટિ સુખમુનિને આપીને મહારાજે બતાવેલી એ બધી લખીશ. મેં જ્યારે આ ખરડો વાંચ્યો ને મને એટલું બધું આશ્ચર્ય થયું હતું કે ન પૂછો વાત. બહુ જ શ્રીજી મહારાજનો અને સંતોનો મહિમા બહુ જ થાય એવું સુખમુનિએ પોતે નજરે દેખેલું આ ખરડામાં એના હાથથી લખેલું છે. આ ખરડો એને એક નાનો ગ્રંથ કેવો કે એને એક પત્ર કેવો કે એને એક લેખ કેવો, શું કહેવું? અદ્ભુત વાત છે. કોઈથી ન લખાય એવો અનુપમ એ ખરડો, યુગો સુધી એ અદ્ભુત ખરડો, આ સંપ્રદાયનો એક મહાન ગ્રંથ કહો કે એક અજોડ નક્કર સત્ય પુરાવો કહો, એવી એ અદ્ભુત વાત છે. લાડ પાળે છે સ્નેહીના ધામમાં ગયા પછી. હવે મહારાજ સુખમુનિના જીવનમાંથી અંતર ધ્યાન થયા છે, ધ્યાનમાં ગયા છે. પણ લાડ પાળે છે શ્રીહરિ સ્નેહીના ધામમાં ગયા પછી, દર્શન આપી સુખ આપે છે સર્વોપરી હજી. સ્નેહી વિના શ્રીહરિને ગમતું નથી ત્યાંય, ક્યારેક વાલા સંતને મળવા આવે છે આય. એનો એક પ્રસંગ મહારાજ ધામમાં ગયા પછીનો. મહારાજ ધામમાં ગયા તેથી સુખમુનિ તથા ભગુજીને અતિ એકવાર વિયોગ થયો. એક દિવસ ભગુજી અક્ષર ઓરડીએ ગયા અને બહુ દુઃખી થઈ ગયા. ત્યાં મહારાજ તરત જ પલંગ ઉપર બેઠેલા ભગુજીને દેખાયા અને મહારાજ તરત એવું બોલ્યા, ભગુજી આવો આવો, કેમ છો? મહારાજ સારું છે, જાઓ સુખમુનિ બોલાવી લાવો, અમારે કાગળ લખાવવો છે. એટલે ભગુજી ગયા, સુખસ્વામીને આસને જ બોલાવી લાવ્યા, અને સુખસ્વામી અક્ષરવડીમાં આવ્યા ત્યારે એવું નહોતું બન્યું, આવ્યા ત્યારે મહારાજ નહોતા. ને ઘણી વખત બોલાવવા જાય ને લઈને આવે ત્યાં મહારાજ વિયાઈ ગયો હોય ને હાર પીડ્યો હોય, પણ અહીંયા તો સુખમુનિને ભગુજી બોલાવીને લાવ્યા તોય મહારાજ અક્ષરવડીમાં પલંગ ઉપર બેઠા છે. સુખમુનિ આવ્યા એટલે તરત મહારાજ બોલ્યા, સુખમુનિ એક પત્ર લખવો છે, તે અમે કહીએ એમ લખો, લાવો કાગળ પાટિયું પેન. એટલે સુખમુનિ બધું લઈને બેઠા અને મહારાજે કાગળ લખાવ્યો. બધો કાગળ લખાઈ રહ્યો ત્યારે મહારાજ કહે, બધો કાગળ વાંચી જાઓ, વાંચી જાઓ હવે. તેથી સુખમુનિએ બધો કાગળ ફરીને વાંચ્યો અને જેવો કાગળ પૂરો થયો તરત જ મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને લખેલો કાગળ સુખમુનિના હાથમાં રહ્યો. તે જોઈને સુખમુનિ તથા ભગુજી બહુ આશ્ચર્ય પામ્યા અને મનમાં જાણ્યું છે, મહારાજ સત્સંગમાં પ્રગટ બિરાજે છે, મહારાજ સત્સંગમાં પ્રગટ બિરાજે છે. વિચરું સદા સત્સંગમાં હું તો નચી ગયો દૂર, દેશ રે બોલી હરી સામે ઉભા, આજે મહારાજ સત્સંગમાં પ્રગટ બિરાજે છે. મહારાજ ગયા છે એમ માનવું નહીં, કેમ જે મહારાજ આવી રીતે પ્રગટ થઈને પરચો દે ત્યારે જ આપણે એમ માનીએ કે મહારાજ પ્રગટ બિરાજે છે. એના કરતા નથી પરચો દીધો તો પણ સુખમુનિ જેવાના શબ્દોને અનુભવને સત્ય માનીને માની લો કે મહારાજ આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે. ભલે ન દેખાતા બિરાજે છે, દેખાશે, દિવ્ય દ્રષ્ટિ થશે. તર પ્રગટ અમે ફરીએ છીએ સદા સત્સંગમાય, દેખાઈએ છીએ કદી પ્રેમીને એવું જણાવે હરિરાય. મારા પ્રેમી નિષ્ઠાવાનની સાથે રહ્યો છું સદાય, સુખ દેવા હું એમને આવું છું કદી જણાય. એજી પ્રગટ વિચરે સત્સંગમાં સદાય શ્રીજી મહારાજ, પ્રગટ વિચરે આ સત્સંગમાં સદાય શ્રીજી મહારાજ, પળે પળે નિજ ભગતના વાલો, પળે પળે નિજ ભગતના, પ્રભુ પ્રેમે કરે છે કાજ, પ્રભુ પ્રેમે કરે છે કાજ. પ્રભુ પ્રગટ વિચરે સત્સંગમાં સદાય શ્રીજી મહારાજ,
પ્રગટ વિચરે સત્સંગમાં સદાય શ્રીજી મહારાજ,
પળે પળે નિજ ભગતના પ્રભુ પ્રેમે કરે છે કાજ,
પળે પળે નિજ ભગતના પ્રભુ પ્રેમે કરે છે કાજ.
કરે નહીં કોઈ દી કે જી આળસ કરે નહીં કોઈ દી, આવે દોડતા મહારાજ,
આળસ કરે નહીં કોઈ દી, આવે દોડતા મહારાજ.
જોઈએ શ્રદ્ધા પૂરી આપણે ભાઈ, જોઈએ
શ્રદ્ધા પૂરી આપણે,
તો શ્રીહરિ કરે છે કાજ, તો શ્રીહરિ કરે છે કાજ.
એક વાર અયોધ્યા પ્રસાદજી મહારાજ નરનારાયણ દેવના દર્શન કરી હિન્દુસ્તાન જવા ચાલ્યા. સાધુ બ્રહ્મચારી પાળા હાથી ઘોડા ગાડીઓ રથ ડંકા નિશાન ઘણો સામાન હારે હતો. વાતે ગાતે કપડવંજ ગયા, ત્યાં પાંચ દી રહ્યા, ત્યાં ભુદરભાઈ વેણીભાઈ ગણેશભાઈ બધા રાજી થયા. ત્યાંથી ચીખલોડ ગયા, બે દી ત્યાં રહ્યા, પટેલ રામદાસભાઈ અંબાઈદાસ કાળીદાસ ભક્તો બધા રાજી થયા. ત્યાંથી લસુંદરા ગયા. ત્યાં રામક્ષેત્રમાં ટાઢાઓના પાણીના હવાસો જેટલા કુંડ છે, તે તીર્થની જાયગા છે, ત્યાં સૌ નાવા પધાર્યા. તીર્થવાસી વિપ્ર દક્ષિણા લેવા આવ્યા. આચાર્ય સ્નાન કરી ઓલા કોઠારીને કીધું, 5-10 રૂપિયા લાવો, બધાને ખૂબ દક્ષિણાની ભેટ આપી. ત્યાં ઉમરેઠથી સુખમુનિ સાધુ હરિજન સાથે ત્યાં પધાર્યા. ઉમરેઠ નજીક થાય અને સુખમુનિ જ્યાં ત્યાં પધાર્યા, એક ત્યાં વરખડાનું વૃક્ષ હતું, તે વરખડાના વૃક્ષ નીચે સુખમુનિને મહારાજ સાક્ષાત શ્રીજી હરિ બેઠેલા દેખાણા. એટલે સુખમુનિ ત્યાં માંડ્યા દંડવટ કરવા. સર્વને બહુ આશ્ચર્ય થયું કે અહીંયા કેમ સ્વામી દંડવટ કરે છે. પછી બધા ભેગા થઈ આચાર્ય અયોધ્યા પ્રસાદજીને મળવા ગયા ત્યારે સુદર્શનાનંદ સ્વામીએ સુખમુનિને પૂછ્યું કે સુખ સ્વામી ત્યાં તમે કોને દંડવટ કર્યા? સુદર્શનાનંદ સ્વામી, મેં ત્યાં મહારાજને દંડવટ કર્યા. તો ત્યાં તો કે શ્રીજી મહારાજ ત્યાં પ્રત્યક્ષ બેઠા હતા, એવા મને દર્શન થયા એટલે મેં મહારાજને દંડવટ કર્યા. આ વાત સાંભળીને આચાર્યશ્રી અને બધા સાધુને બહુ આનંદ થયો અને આશ્ચર્ય પણ થયું. મોટા સંત હરિજનને સદા શ્રીજી હાજરા હજુર, મૂકી આ સતસંગને પ્રભુ નથી ગયા ક્યાંય દૂર. ખોટા હોય જે દિલના દોષે ભર્યા ભરપૂર, ભક્તિહીણા ધર્મહીણા તેથી શ્રીહરિ રહે છે દૂર. ખોટાને ન મળે ખોળતા તે દિન કેવળ યાદ, હાચાને નથી મોંઘા થયા મહારાજ.
સારંગપુરમાં સ્થાપ્યા એ જ સારંગપુરમાં સ્થાપ્યા હનુમાનજી જેવાર પ્રતિષ્ઠાની પ્રથમ આરતી એ તો સુખમુનિ ઉતારના.
એ સુખમુનિએ પ્રતિષ્ઠાની પ્રથમ આરતી સારંગપુરના હનુમાન દાદાની ગોપાલ સ્વામીની આજ્ઞાથી ઉતારી હતી. અને એક હવે ઉમરેઠનો પ્રસંગ સાંભળવા જેવો છે.
સ્વામી સુકાનંદની પામી કૃપા સુખ ધામ, ઉમરેઠના સેલત સિકા ભાઈ પામ્યા સહેજે બ્રહ્મ ધામ.
સ્વામી હરિપ્રિયદાસજીના ચોપડામાં આ પ્રસંગ લખ્યો છે પણ મને બહુ ગમ્યો. સુકાનંદ સ્વામી ઉમરેઠના પ્રેમી ભક્તોને આધીન થઈને ઘણી વખત ઉમરેઠ પધારતા. હરિભગત બહુ વળગતા, સ્વામી આવવું જ જોશે. ગોપાલ સ્વામી હતા ને આવતા, અને પછી તો હવે તમે જ અમારે તો સ્વામીને થાને છો, બહુ ભાવથી માનતા સુકાનંદ સ્વામીને. સ્વામી અવારનવાર ઉમરેઠ જાતા. અને ગોપાલ સ્વામી ધામમાં ગયા પછી સુકાનંદ સ્વામી થકી ત્યાંના ભક્તોને ખૂબ સમાસ થતો, કારણ કે બહુ મોટાને સેવેલા હોય ને એને સમાસ પછી નાના જેવા તેવાથી થાય નહીં, પણ સુકાનંદ સ્વામીથી સમાસ ઉમરેઠના ભગતને થતો. ગોપાલ સ્વામીનો રાત્રિથી સમાગમ કરેલા પક્વ હરિભક્તને પણ સુખમુનિથી સમાસ થતો, એ સુખમુનિની ઉત્તમતા અને વિશેષતા છે. સુકાનંદ સ્વામીના યોગમાં આવતા એક શિકાભાઈ શેલત નામના માણસ સ્વામિનારાયણ ભગવાનના દર આશ્રિત થયા ઉમરેઠમાં. અને જ્યારથી સત્સંગ થયો ત્યારથી આ શેલત શિકાભાઈને ચડતો ને ચડતો રંગ રહેતો. અને એકવાર શિકાભાઈ શેલતે સુખમુનિને ઉમરેઠ બોલાવ્યા આગ્રહ કરીને, અને વાત કરી એકાંતમાં બેહાડીને કે સ્વામી, મારી સર્વસ્વ મિલકત મારે લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી દેવી હે. શેલતભાઈ, સારું સર્વસ્વ મિલકત અર્પણ કરી દેવી છે? તો કહે છે કે સ્વામી, મારે દીકરો નથી એટલે મારે મારું જે કાંઈ છે એ બધું જ વડતાલ લક્ષ્મીનારાયણ દેવને દઈ દેવું છું. જોજો હવે મજા આવે એવી વાત છે. આપણે હોય ને તો જાતું ન કરીએ, દેવની સેવા છે ને ક્યાં મારે જોતું છું. હું તો દેવને એમ મનમાં આપણને રે, અને દેવની સેવા અમે જાજી કરાવી છે ને અમે જ સેવા બધી કરાવીએ છીએ એવું પાછો દેખાડી દેવાનો. આપણે દાંડિયોનો દોડ બહુ હોય, પણ સુકાનંદ સ્વામી જેવા આનંદ સંતોની વિચારધારાને ઉત્તમતાને શ્રેષ્ઠતા નિર્બંધતા જોયા જેવી છે આ પ્રસંગમાં. સુકાનંદ સ્વામીએ કહ્યું કે શૈલતભાઈ, શિકાભાઈ, સર્વસ્વ આપવાનો શાસ્ત્રમાં નિષેધ છે. એમને શાસ્ત્ર સાંભળ્યું, દેવને સેવા થાય છે ને દેવને લાભ થાય છે એ કાંઈ ન સાંભળ્યું, શાસ્ત્ર સાંભળ્યું કે સર્વસ્વ દાનમાં દઈ દેવાનો શાસ્ત્રમાં નિષેધ છે. તો શું કરું સ્વામી? એમ કરો, તમારે બે ધર્મ પત્નીઓ છે અને એક દીકરી છે. શિકાભાઈને બે પત્નીઓ હતી ને એક દીકરી હતી. તો તમે છે ને તમારી સંપત્તિના ત્રણ ભાગ કરો. પછી એમ કરો, પછી એમાંથી બે ભાગ તમે આ તમારી બે પત્ની અને દીકરીને આપો, અને એક ભાગ તમે લક્ષ્મીનારાયણ દેવને વડતાલ આપો. આવી સુખમુનિએ એમને વાત કરી શિકાભાઈને. બે ભાગ તમારી પત્નીઓ અને દીકરીને આપો, એક ભાગ વડતાલ લક્ષ્મીનારાયણ દેવને આપો. કમાલ છે ને, છે ને માથમાં સમજવા જેવું. ભગવાન આવા આપણને નિર્લોભી રાખે ને તો બહુ સારું. આના ઉપર હરિચરિતામાં સાગરમાંથી થોડોક અંશ મેં અહીં લીધો છે. આપણે સાધુ સંતોને કાયમ લાગે એવો છે. જીવનમાં ક્યારેય આ ધનનો જે લોભ પહે નહીં ને, તો શાંતિથી ભગવાનમય રહીને આપણું પૂરું થાય. ધન ધન સ્વામી ના વિવેકને ધન નિર્લોભી વર્તમાન, દેવને અર્થે પણ ઈચ્છ્યું નહીં લીધું નહીં ધન ધાન. હરિચરિતામૃત સાગરમાં આધારાનંદ સ્વામી 11મું પૂર અને 30માં તરંગમાં કહે છે કે જેવો વક્તા હોય તેવા ગુણો શ્રોતામાં આવે છે. આવું શ્રીજી મહારાજ બોલ્યા.
શ્રોતા જો કહાવે જેતા, શ્રોતા જો કહાવે જેતા, વક્તા કે આધીન હે તેતા. વક્તા કે
એક નવીન વાત છે મહારાજ કે આ વાત પણ ભૂલવી નહીં કે જેટલા શ્રોતાઓ છે એ બધા જ વક્તાઓને જ આધીન હોય. વક્તામાં જો થોડી કઈ સ્વાર્થ બુદ્ધિ કે અશુદ્ધિ પેઠી તો એને સાંભળનારાઓને ખબર નહીં રહે ને એ અશુદ્ધિ આવી જવાની શ્રોતાઓ. કેમ જે બધા જ શ્રોતાઓ સદૈવ વક્તાઓને આધીન જ હોય છે.
શ્રોતા જો કહાવે જેતા, શ્રોતા જો કહાવે જેતા, વક્તા કે આધીન હે તેતા. વક્તા કે આધીન હે તેતા. ભાવ કુ ભાવ અંતર મે આવે, ભાવ કુ ભાવ અંતર મે આવે. વક્તા તાકું જૈસે સુનાવે, વક્તા તાકું જૈસે સુનાવે. શ્રોતા જો કહાવે જૈસા, શ્રોતા જો કહાવે જૈસા, વક્તા કે આધીન હે તેતા. વક્તા કે આધીન હે તેતા.
વક્તાના મનમાં ભાવ કુભાવ જે આવે તે શ્રોતાઓને સંભળાવે, એટલે ઈ ગુણ શ્રોતાઓમાં પણ આવી જાય. શબ્દમાં તો બહુ તાકાત છે. જેવા શબ્દ સાંભળે અંતકણ થઈ જાય, થઈ જાય ને થઈ જાય. પ્રથમનો 18મો વચનામત, જેમ સોનાના ઘાટ ઘડવા તે સોનીના હાથમાં છે, છે કે નહીં? સોનાના ઘાટ ઘડવા એ હોનીના હાથમાં છે કે નહીં? લોખંડના ઘાટ ઘડવા તે લુહારના હાથમાં છે કે નહીં? લાકડાનો ઘાટ ઘડવો તે હુતારના હાથમાં છે કે નહીં? એમ કારીગરી માત્ર કલાકારના હાથમાં છે. તેમ શ્રોતાઓનો ઘાટ ઘડવો, કેવો ઘડવો, એ વક્તાના હાથમાં છે. માટે તો વડતાલના 12મામાં એમ કહ્યું કે જેને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય ન હોય એવાના મુખેથી કથા સાંભળવી નહીં. વિમુખ જીવ કે બદન છે કથા સુની નહીં જાત. કેમ જે વિમુખ વિષદીય વાતમાં એવું નિષ્કાન સ્વામીએ લખ્યું છે કાવ્યમાં. એમ કારીગરી માત્ર કલાકારના હાથમાં છે, તેમ શ્રોતાઓ વક્તાના હાથમાં હોય છે. એમ માનવું જ નહીં કે મને કાંઈ અડે નહીં, અડી જાય. અને માટે જ ગ્રંથોમાં લખ્યું છે કે જ્યાં પોતાના ઈષ્ટદેવની અને જ્યાં પોતાના પ્યારા વાલા ગુરુજીની નિંદા થતી હોય ત્યાંથી હાલી નીકળવું, કાં તો કાનમાં આંગળીયું ઘાલવી, કાં તો એને જવાબ દેવો અને બોલતો બંધ કરવો, અને આ કાંઈ ન થાય તો ભાગી જવું. એટલા માટે તો નિષ્કળાનંદ સ્વામીના બાપા રામભાઈ પ્રથમ લતીપુરામ રહેતા અને ત્યાં આત્માનંદજીની બહુ નિંદા કરનારો વર્ગ હતો, એટલે ગામ છોડી દીધું અને શેખપાટ રહેવા આવ્યા. અને આત્માનંદ સ્વામીથી બહુ રાજી થયા અને આશીર્વાદ આપ્યો કે તમારે ત્યાં મુક્ત અવતાર લેશે. એમાંથી નિષ્કળાનંદ સ્વામી થયા. ન સંભળાય ગમે એવું, ગમે એવા વક્તા પાસેથી વાતો ન સંભળાય, કેમ જે એનો ગુણ આવ્યા વગેરે નહીં, એની અશુદ્ધિ આપણામાં આવે. શ્રોતાઓ વક્તાના હાથમાં હોય છે, જ્ઞાની પુરુષની જેવી રૂચિ હોય તેવી તે સામાન્ય મનુષ્યની રૂચિ કરી દે છે. જ્ઞાની માણસો સામાન્ય માણસોની રૂચિ પોતાના જેવી કરી દે છે, અને જો અજ્ઞાની મોટેરો હોય તો એ પણ સામાન્ય માણસની રૂચિ પોતાના જેવી કરી મેળે છે. સામાન્ય માણસો એ તો અન્ન વસ્ત્રાદિકે કરીને સંતની સેવા કરવાની હોય છે, સામાન્ય માણસો એ તો અન્ન વસ્ત્રાદિકે કરીને સંતની સેવા કરવાની હોય છે, તે પોતાની ધન સંપત્તિ પ્રમાણે કરતા હોય છે. ધન સંપત્તિ પ્રમાણે સામાન્ય માણસો સંતની અન્ન વસ્ત્રાદિકે કરીને સેવા કરતા હોય છે. સાધુ જો ગ્રહસ્થની સંપત્તિનો વિચાર કર્યા વિના તેની પાસે વધારે સેવા કરાવે તો તે ફરીને ક્યારેય આપે નહીં. જેમ આંચળમાં જેટલું દૂધ હોય તેટલું ગાય નિત્ય આપી દે છે, પછી વધારે આંચળ તાણીને દૂધ લેવા જાય તો દોનારો તરત ગાયની પાટું ખાય છે. પછી વધારે આંચકા મારે તો ઓલી પાટું મારે, કારણ કે હતું એ દઈ દીધું. તેમ સામાન્ય રૂચિને ઓળખ્યા વિના જે વધારે જ્ઞાન વાર્તા કરે એ આવ્યું કે સેવા કરાવે તો તેનો તેને અભાવ આવે છે. આપણે કોકની પાસે એનો મહિમા જાણીને બે વાગ્યા હોય ને પછી ઈવડો એ છોડે જ નહીં, પછી ઓલો કે મારે કલ્યાણ કરવું છે પણ આજ નહીં આજ નહીં, જીવતો જ આવવા દો, ઉલટાનો એને અભાવ આવે. માટે આપણી પાસે કોઈ બેહવા આવે સાધુ પાળા મંડળના તો કમસે કમ જીવતા હોય ત્યાં ઊભું થઈ જવું, એ પણ એક સારામાં સારો વિવેક ગણાય. કોઈનો ફોન આવ્યો હોય એ આપણને સાંભળી સાંભળીને મરી ન જાય, એની બેટરી ઉતરી ન જાય ત્યાં પહેલા બંધ કરી દેવો તો ભગવત કૃપા ઉતરશે આપણી ઉપર. ઘણાના તો ફોન આવે છે તે પછી ફોન એક બાજુ મૂકીને બધા કામ કર્યા કરે, પછી ઓલો કે હાલો હાલો તે વળી દોડી સાંભળું છું, પછી ઓલે વળી શરૂ થઈ જાય એટલે ઓલા કામ કરવા માંડે, પછી આપણે કે આમ કેમ તક મરી ગયા તો નીચનું થયું. કઈ વાંચવું લખવું કામ કરવું કે નહીં, પણ ઓલ્યા ન સમજે કે હવે મેં આનો અંત લઈ લીધો છે, મીઠાજળના મૂળ કાઢ્યા છે. એટલે કહે છે કે સામાન્ય રૂચિને ઓળખ્યા વિના જે વધારે જ્ઞાન વાર્તા કરે કે વધારે સેવા કરાવે તો તેનો એને અભાવ આવે છે, પછી પાટું ખાઈ ઉડી. જ્ઞાન ઓટ લઈ લોભ કરે જીતનો, જ્ઞાન રૂપ હો જાવે તીતનો, કામ ક્રોધ ત્યાગી મેં આવે, પ્રગટ દેખાવે ન છીપાવે. હવે કહે છે જ્ઞાનની ઓટ લઈને જે ત્યાગી સાધુઓ જેટલો લોભ કરે છે તે લોભ એને લોભ નથી દેખાતો, જ્ઞાનરૂપ થઈ જાય છે. એને તેમ જ લાગે કે આમાં શું ખોટું છે, અમારા અર્થે માગીએ છીએ, દેવને અર્થે કહીએ છીએ, હે ગુરુને અર્થે કહીએ છીએ, આમ થઈ જાય એને તો સમજણી ગણાય. આ લોભ લોભ ન દેખાય, લોભે જ્ઞાનનું સ્વરૂપ પકડી લે બોલો, અને ઓળખવો કેમ. હે કાલિદત્ત છોકરા જેવું રૂપ લઈને છોકરા ભેળો રમવા માંડ્યો, હવે કેમ ખબર પડે કે આવડો અસુર છે. આવું થાય છે આમાં. ત્યાગીમાં રહેલો લોભ તે કોઈના કળામાં આવતો નથી. જો કામ ક્રોધ ત્યાગીમાં આવે, પ્રગટ દેખાવે, ન છીપાવે, પણ ત્યાગીમાં રહેલો લોભ તે કોઈને કળામાં આવતો નથી. સાચી નથી આવતો. ત્યાગીઓ એવું કહેતા હોય છે અમારા અર્થે નથી આ, આ સત્સંગને અર્થે અને સંપ્રદાયને અર્થે છે એટલે ઓળખાય જ નહીં. અને કેટલાક ત્યાગી ગુરુ તથા દેવને માટે માયા ભેગી કર્યા કરે છે. મહારાજ બોલે છે કેટલાક ત્યાગી ગુરુ અને દેવને અર્થે ધન ભેગું કર્યા કરે છે, પણ જ્યાં માયા હોય ત્યાં હૃદય શુદ્ધિ રહેતી નથી, નથી રહેતી, નથી રહેતી. શ્રીજી મહારાજનું ખોટું પડે નહીં, એકબીજાના દોષ જ જોવાય છે. સંપત્તિ ભેળી થઈ ગયા પછી એકબીજાના દોષ જ જોવાય છે. જેને માયા છોડવાનું સ્થાન હોય તેવો જ પ્રસન્ન મને રહી શકે છે. જેને માયા છોડવાનું સ્થાન હોય તેવો જ પ્રસન્ન મને રહી શકે છે. જ્યારે પ્રગટ ભગવાન ન હોય ત્યારે બધાનું માયા ઉપર જ તાન રહે છે. જ્યારે પ્રગટ ભગવાન ન હોય ત્યારે બધાને ધન ભેગું કરવા ઉપર જ તાન તૂટે છે. લગભગ હરિચરિતામત સાગરનું બેઠું વાંચું છું, પછી મહારાજ ખોટું બોલ્યા હોય તો મહારાજ જાણે, અને સિદ્ધાનંદ સ્વામી ખોટું લખ્યું હોય તો એ જાણે, પણ આ જે છે એ કહું છું કે જ્યારે પ્રભુ પ્રગટ ન હોય ત્યારે એક બે જણનું નહીં બધાયનું હાગમઠે માયા ઉપર જ તાન રહે છે અને નજરે દેખાય છે. જ્યાં નજર કરો ત્યાં, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં આદિ ભરી આપની, જ્યાં 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 નજર ફરે ને ત્યાં આ શબ્દો દેખાય આવે. ગજબ થઈ ગયો. અને પિંડ બ્રહ્માંડનો નિષેધ કરનારા, સાંભળજો, અને પિંડ બ્રહ્માંડનો નિષેધ કરનારા તથા જ્ઞાન વાર્તા કરનારા પણ માયા મેળવવા ગ્રહસ્થો સાથે કરોડો પ્રકારના ક્લેશ કરે છે. અને વાત હાવ સાચી છે, મેં અનુભવ્યું છે. એક ગામમાં હું ગયેલો અને ન્યા જઈને મેં પૂછ્યું કે સાંજે સભામાં હરિભગત કેટલા આવે, તો કે સ્વામી 70 જેટલા તો ખરા રોજ. મેં સાધુ ન હોય તોય, તો કે હા અમારી એવડી સભા તો થાય જ. એટલે અમે જઈને બેઠા, મેં કીધું ગામમાં બધાને કહેજો કે સંતો આવ્યા છે, અમે થોડા દી રોકાવાના છીએ, હવે કથા વાર્તા સાંભળવા આવે. 35 જણા આવ્યા મેં ગણ્યા. પછી મેં પૂછ્યું, મેં તમે કહેતા હતા સભા મોટી થાય છે, આટલા જ કેમ આવ્યા? એટલે કોઈ બોલે નહીં 35માંથી. મેં ફરી વાર પૂછ્યું કે ગામમાં કાંઈ લગ્ન છે, કોઈ ગુજરી ગયું છે, સભામાં ઓછા કેમ માણસો દેખાય છે? પછી એક જણો ન રહેવાનું ને એટલે બોલ્યો, એ કે તમે આવ્યા ને એટલે. મને હજી સાંભળેશ, એ કે તમે આવ્યા ને એટલે. મેં કીધું અમે આવ્યા એટલે કારણ હું સમજો નહીં ઘડી. મને કે અમારે આ સાધુ ન હોય ને તારે 70 જણા સભામાં થાય, અને સાધુ આવે ને એટલે 18 થઈ જાય. મેં એનું શું કારણ, મને તો ખબર ન પડી, તેથી તો નવો હતો. મને કે ફાળો કેટલાકને જ દેવો, આવે બધા પૈસા માગે કઈથી કાઢવા, એક બે ત્રણ ને આલીએ, પછી તો એ બધા હેડ્યા મોટા મોટા પ્રોજેક્ટ કરે ને લાવો લાવો, માફ ના કરે તો સમજ્યા. અરે મેં કીધું ભાઈ હવે શું જાળવો જા, મને કે માપ કોઈ ત્યાગી નાનું રાખતા જ નહીં, મોટા બિલ્ડિંગ મોટી સંસ્થા લાવો, મારે કેટલું રળવું, ઘરનું કરવું, અહીંનું કરવું, તમારું કરવું થોડું એવો. એટલે મેં કીધું હવે જ થઈ ગઈ. એવું બોલાય, મને કે તમે રહેશો ત્યાં સુધી માણસ નહીં આવે, જશો પછી. હવે આપણે સત્સંગ કરાવવા ગામડે જઈ અને હરિભગત ભાગી જાય, એ છાપ મેં મારી જાતે અનુભવેલી છે. મને તેથી બહુ લાગી આવેલું. મને એમ થયું સંપત્તિ માટે સત્સંગી ટાળવાનો ધંધો છે આ. હકીકત તો સંપત્તિ વાપરીને સત્સંગીઓનું પોષણ કરવું જોઈએ, એને બદલે સંપત્તિ એકત્રિત કરવા સત્સંગીનું શોષણ થઈ રહ્યું છે. સંપ્રદાય અભિવૃદ્ધિને પામે કે સત્યાનાશ નીકળે. આવું મુંબઈમાં એક બે હરિભગત કાયમ પ્રદિક્ષિણા ફરે અને એની હારે દર્શને અમે જાતા. તે એક દી કે આજ પ્રદિક્ષિણા બધી ફરવી નથી, આપણે નીકળી જાય. મેં કા? મને કે વાહે પ્રદિક્ષિણામાં સાધુ બેઠા છે. મેં સાધુ બેઠા પગે લાગી. મને કે ફાળો માગે, મને કે જાવું કે હાલો હાલો દર્શન કરી. તે એ પ્રદિક્ષિણા વાહે બે જે નીકળે, આવ્યો ઉભા રહ્યો, અમે આ કરીએ છીએ ને અમે તે કરીએ છીએ, આટલું તો આપો જ. પછી હરિભગત પ્રદિક્ષિણા ફરતા બંધ થઈ જાય. ઈ મહારાજ કહે છે પછી ગાય પાટું મારે, કારણ કે આંચલમાં એટલું દૂધ તો દઈ દીધું હોય. એટલે આમાં ખોટું નથી કે પિંડ બ્રહ્માનો નિષેધ કરનારા, અમે સાધુ તો પિંડ બ્રહ્માનો નિષેધ જ કરી, કથા કરનારા, જ્ઞાન વાર્તા કરનારા, પણ માયા મેળવવા ગ્રસ્તો સાથે કરોડો પ્રકારના ક્લેશ કરે છે. આડું હળું ઉલટું હળું સમજાવે અને કેટલું વિપરીત ગણાય, કરોડો પ્રકારના ક્લેશ કરે છે, પણ તે માયા ત્યાગીના ઉપયોગમાં લેશ માત્ર પણ આવતી નથી. લ્યો કેટલાક ત્યાગી ચોકઠું કરાવે તે 10 જણા પાસેથી ચોકઠાના પૈસા લે, કેટલાકને તો હાવ ખોટી ટેવ પડી ગયેલી. એક ત્યાગીને હાણીશું કરાવે ને ટેવ, કોઈ પણ હરિભગત કે ને સેવા કરે તો કે હાણીશી કરી લેજો, એ મર્યા ત્યારે 25-30 હાણીશી નીકળી એના મજામાં. એટલે લખ્યું કે માયા ભેગી કરે છે ત્યાગી, પણ એને કાંઈ કામમાં આવતી નથી. કેમ જે એને નથી બૈરું, નથી છોકરા, નહીં કાંઈ, એને ક્યાં વાપરવાની હોય કામમાં લાગે, અને પછી વપરાય તો અવળે માર્ગે વપરાય. ત્યાગીની માયા કાં ઘરે સંબંધીઓને મકાન કરી દેવામાં વપરાય, અને કાં વિષયાદિકમાં વપરાય, સ્ત્રીયાદિકમાં, બીજે ક્યાં વપરાય? એટલે મહારાજ કહે છે કે ત્યાગીના ઉપયોગમાં લેશ માત્ર આવતી નથી. આવી વાત શ્રીહરિ રોજ કરતા હતા બોલો. અને સુખ મુનિને ધન છે કે મહારાજના એ લાડલા સાધુ શિકાભાઈ શેલતને કહે છે કે ભાઈ, ત્રણ ભાગ પાડી દે તારી સંપત્તિના, અને બે ભાગ તારી પત્ની દીકરીને આપી દે, અને એક ભાગ લક્ષ્મીનારાયણ દેવને વળતા લાભ, બધું દેવાની જરૂર નથી. સત્પુરુષોના ગુણોનું વર્ણન કરતા આધારાન સ્વામી હરિચેતન સાગરના પૂર 11 અને 31 તરંગમાં આવું લખે છે કે હરિ કે ધામ બિન વૈભવ જેતા, મલવત દેખે સબ જો તેતા, મલવત જાની ભોગવે જીતના, સત્પુરુષ સો જાનના તીતના. ભગવાન અને ભગવાનના ધામ વિનાના વૈભવ માત્રને જે મળ સમાન દેખે એને સત્પુરુષ કહેવાય, અને એને મળ સમાન જાણીને જ ભોગવે એ સત્પુરુષ છે. દેહ બ્રહ્માંડ લગ કોઉ માહી, સુખ ન દેખે ભૂલે કબુ તાહી, જીયમે હોવે વર્તન એસા, સત્પુરુષ સો કહાવત તૈસા. સત્પુરુષની વ્યાખ્યા કરી કે પિંડ બ્રહ્માંડમાં જે કાંઈ છે તે બધું ક્યારેય સુખદાયી માને નહીં, સુખ ન દેખે ભૂલે કબુ તાહી, જીયમે હોવે વર્તન એસા, જેના જીવમાં આવું આંટી હોય વર્તન હોય એને સત્પુરુષ કહેવા. સુખ સ્વામી આવા સત્પુરુષ હતા, એને જીવમાં આટી હતી. માટે સુકાનંદ સ્વામીને લાખો વંદન, અને સુકાનંદ સ્વામી જેવા જે જે સત્પુરુષો હોય એને લાખો વંદન. એટલે સુખમુનિએ દેવને અર્થે પણ અધિક દ્રવ્ય ન રાખ્યું. વિશ્વાસુ શિકાભાઈએ પણ જેમ સુકાનંદ સ્વામીએ કહ્યું તેમ જ વ્યવસ્થા કરી. તેથી સ્વામી એના ઉપર બહુ રાજી થયા અને સ્વામીએ એમને આશીર્વાદ આપ્યું, વચન આપ્યું,
તમે તમારા ભાગને પ્રેમે કર્યો કૃષ્ણાર્પણ, તેથી અક્ષર ધામ આપશે તમને સ્વામી નારાયણ, એ તેથી અક્ષર ધામ આપશે તમને સ્વામી નારાયણ.
અદ્ભુત વાત છે કે હે શિકાભાઈ, તમે તમારો ભાગ ભગવાનને અર્પણ કર્યો માટે મારો વાલો તમને અક્ષરધામ આપશે, જાઓ ભગવાન સ્વામિનારાયણને અમે પ્રાર્થના કરશું. આટલું કહી અને સુકાનંદ સ્વામી ઉમરેઠથી વડતાલ પધાર્યા છે. થોડો સમય ગયો, સમય સમયે જાતા સંવત 1920 શિકાભાઈને શરીરે રોગ થયો, પાઠું થયું, એટલે વાહામાં પીઠ પર થતું ગુમડું અને પાઠું કે પાઠું નીકળ્યું, અને એ મંદવાડ થતા થતા વધ્યો. અને એ જ સાલમાં થોડા દિવસો ગયા અને શિકાભાઈને શાલતનો અંતકાળ આવ્યો, અને છેલ્લે એવું બોલ્યા કે આ સુકાનંદ મુનિ મને મહારાજને લઈને તેડવા આવ્યા છે, અને હું તેમની સાથે ધામમાં જાઉં છું, એમ કહી દેહ ત્યાગ કરી અક્ષરવાસી થયા. ધન્ય હો.
જી મોટા સંતની કૃપા થકી જીવ પામે બ્રહ્મધામ, તેથી સંત કૃપાને ચાહે છે આ સત્સંગ તમામ. સંત કૃપાથી થાય છે નાના મોટા સહુ કામ, તેથી રાજીપો લેવા મથે છે એ આ સત્સંગ તમામ.
આવા બધા આખ્યાનો અને આવી બધી સંતની કૃપાથી મળતી સિદ્ધિઓને કથા વાર્તામાં ગ્રંથોમાં આ સત્સંગે સાંભળી છે. માટે સાધુના રાજીપો લેવા, આશીર્વાદ લેવા સત્સંગ આખો મથે છે, આવી આ વાત છે. માટે ભગવાન સ્વામિનારાયણના આ મહાસંત સુકાનંદ સ્વામીના જેવા આપણામાં ગુણો આવે એ જ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી આયવ શર, કરુણાનિધિ કરુણા બહુ કીધિ, વાલે કરુણા બહુ કીધિ, મુક્તાનંદ કહે મૂકી, મુક્તાનંદ કહે મૂકી, સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બ
रामी ओम जय सदगुरु स्वामी।